भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया माथी देश विदेश में अवस्था धर्मकुल आश्रित वाला सर्वे अमरा संतो पार्षदों सर्वे हरिभक्तों सर्व ने अमरा झाझा कर जय स्वामीनारायण। वाला भक्तों आज पुनः एक वक्त वचनामृत कथा मध्यम थी भगवान श्रीहरिना अंतरना जे भाव अने जीवात्मा कल्याण ने अर्थे जे सत्संग नी अंदर आयवानो हेतु अने सत्संग ने मळ्या पछी सत्संग ने सार्थक करी भगवान ना धामनी प्राप्ति जीवात्मा ने सहज रूपे थाय एवा सद्गुणों जीवन नी अंदर केम आवे एवा भाव ने समझवा आपणे पुनः वचनामृत नो आश्रय लई अने भगवान नी ए सिद्धांत ने समझवा प्रयत्न करवा एकत्रित थया छे। त्यारे अपना मन की वृत्ति ने भगवान स्वरूप अंदर एकाग्र कर मन ने स्थिर कर भगवान श्री मुखे निकलेला दिव्य शब्दों रसपान करने आप आतुर थी। संवत 1876 फागणवदी चौथने दिवस श्रीजी महाराज श्री घरडा मध्य दादा खचर दरबार में चौक ने वच्चे ढोलिया पर बिराजमान था। धोड़ो खेश पहरियो धोड़ी चादर ओढ़ी थी अने माथे श्वेत पाग बिराजमान हती ने ते पागने विषय श्वेत पुष्पना हार तथा श्वेत पुष्पना तोरा ए बिराजमान हता ने मुखारविंद आगळ मुनि तथा देश देशना हरिभक्तोनी सभा भराईने बैठी हती। वाला भक्तो फागणवदी चौथनो पवित्र दिवस अने जेने अक्षरधामना मध्यनो बिरुद्ध प्राप्त छे एवा दादा खाचरना जे दरबार ए दरबार गढ़नी मध्य ये चौक छे ज्यां लिंबवृक्ष रहेलो छे त्यां भगवान श्रीहरि ढोलिया उपर बिराजमान हता अने महाराजे धोळो खेश पहेर्यो हतो अने धोळी चादर ओढ़ी हती अने माथे श्वेत पाग महाराजे बांधी हती अने ते पागने विषे पण श्वेत पुष्पना हार अने तोरा ए लटकता हता। एवी जे दिव्य मूर्ति एनी अंदर दरेक संतो भक्तोनुं मन सहेजे आकर्षाई जाए तणाई जाए एवी रीते जेम चकोरनुं चित्त ए चंद्रमामां जेम खेंचाय तेम भगवानना ए दिव्य मूर्तिनी अंदर मनोहर मूर्तिनी अंदर ए भगवानने मुखारविंद आगळ जे देश देशना भक्तो अने संतो मुनियो ए सभानी अंदर बिराजमान हता ए बधा भगवानना स्वरूपनी अंदर एकाग्रचित करी अने भगवानना स्वरूपना दर्शन करे छे अने भगवानना श्रीमुखे निकळेला वचनोनुं रसपान करवा तत्पर थया छीए। आपणे पण आपणा मननी वृत्तिओने ए भगवानना दिव्य दर्शन करता भगवानी मूर्ति ने संभाळता ए वचनामृतनु रसपान करिए। पछी स्वयं प्रकाशानंद स्वामीए पूछ्यु छे श्रीमद भागवत में कयु छे जे सत्य शौचम दया शांति इत्यादि जे 39 कल्याणकारी गुण ते भगवानना स्वरूपने विषय निरंतर रहे छे। भला भक्तो स्वयं प्रकाशानंद स्वामीए श्रीमद भागवत जी अने एनी अंदर पण विशेष करीने आ कथा बहु प्रसंग समझवा जेवो छे। भागवतजीनी अंदर जो कि एनो विस्तारथी वर्णन कर्युं छे भागवतजीना प्रथम स्कंदनी अंदर 16 अध्यायनी अंदर एक बहु सुंदर प्रसंगनुं निरूपण करवामां आव्युं छे। ज्यारे पांडवो ए महाभारतनुं युद्ध जीतीने ज्यारे पोते राजा परीक्षितने पोतानुं जे राज्य एने राजगादीनो भार सौंपीने पोते ज्यारे महाप्रस्थान कर्युं त्यारबाद भागवतजी एम कहे छे के राजा परीक्षित ए धर्म अने न्याय प्रमाणे शास्त्र वचन प्रमाणे ए नियम अनुसार तुपेरे पोतानुं राज्य करता हता। अने तेमां एक वखत एवो प्रसंग बन्यो छे के ज्यारे परीक्षित राजा ए पोतानी सैन्य साथे ज्यारे प्रवासमां हता त्यारे तेमना प्रवासनी अंदर एमना शिबिरनी पासे एक एमने दृश्य जोयुं अने दृश्य जोई पोते थोड़ू कौतूहल थयुं आश्चर्य थयुं कारण के ए दृश्यनी अंदर एमने एक गाय जोई अने एक त्यां बळदने एमने एटले के वृषभने त्यां जोयो। गाय अत्यंत दुखी हती एना आँखमांथी अश्रु निकळता हता जेम कोई माँ होय અને એને પોતાના બાળકનો વિયોગ થાય અને જે દુઃખની વેદના એને સહન થાય, એને જે સહન કરવી પડે એવી વેદના એ ગૌમાતાને હતી. અને જે બળદ એટલે કે વૃક્ષના રૂપ જે હતું એને પણ ત્રણ પગ કપાયેલા હતા, એક જ પગ હતું. એટલે પરીક્ષિત રાજા એ કૌતૂહલવશ, જિજ્ઞાસાવશ એને જાણવા પ્રયત્ન કર્યો કે આવું શું થયું છે. ત્યાં આગળ એ ગાય અને બળદ એનો જે સંવાદ એ ભાગવતજીની અંદર નિરૂપણ કરવામાં આવ્યો છે, અને એમાં લખ્યું છે કે જે ગાયનું સ્વરૂપ હતું એ પૃથ્વી માતાનું સ્વરૂપ હતું, અને જે વૃષભ એટલે કે જે બળદનું જે સ્વરૂપ હતું એ સાક્ષાત ધર્મનું સ્વરૂપ હતું. ધર્મે બળદનું રૂપ લઈ અને જેના ત્રણ પગ કપાયા છે એટલે કે જેના ચરણો પૂર્ણ થયા છે અથવા તો એની પોષણ જે છે એ ત્યાં અપેક્ષિત નથી રહ્યું એવું જે સ્વરૂપ એવું હતું, અને ત્યાં ગાય પણ પોતે અત્યંત દુઃખી અને રુદન કરતા એના આંખમાંથી અશ્રુ વહેતા હતા, ત્યારે પૃથ્વીએ એટલે કે પૃથ્વીના જે દુઃખને જોઈને જે વૃષના રૂપમાં બળદના રૂપમાં રહેલા ધર્મએ એ પૃથ્વીને પૂછ્યું કે તમે કુશળ છો ને. બહુ સુંદર પ્રસંગ ભાગવતજીની અંદર નિરૂપણ કર્યો છે. જ્યારે પૃથ્વીનું દુઃખ જોયું ત્યારે ધર્મે એને પૂછ્યું કે ધર્મદેવે પૂછ્યું કે તમે કુશળ તો છો ને, તમે આ દુઃખી કેમ દેખાવ છો, મારી અવસ્થા જોઈને તો દુઃખી નથી થયા ને. ત્યારે માતા પૃથ્વીએ જે ગાયના સ્વરૂપની અંદર હતા એને પોતાના હૃદયનો જે ભાવ હતો, જે દુઃખ હતું એ ત્યાં વ્યક્ત કર્યું છે. અને એ દુઃખને વર્ણન કરતી વખતે ભગવાનના સ્વધામ ગમન ગયા બાદ એટલે ભગવાન કૃષ્ણચંદ્રએ જ્યારે પોતાની લીલા આ મનુષ્ય લીલા જ્યારે સંકેલી ત્યાર પછી જે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગેનો જે સિદ્ધાંત, ભગવાનનું આ પૃથ્વી ઉપરનું પ્રાગટ્ય એ ધર્મના પોષણ અને સંસ્થાપના માટે હતું. પરિત્રાણાય સાધુનામ, જે ભગવાનના એકાંતિક ભક્તો છે સાધુ પુરુષો છે એના રક્ષણને માટે પરમાત્માનું પ્રાગટ્ય હતું. એ અવસ્થા ભગવાને જે નિર્માણ કરી હતી એ નિર્માણ કરેલી ભગવાનની જે પરિસ્થિતિ એટલે કે સદ્ધર્મની સ્થાપના, અધર્મનું ઉચ્છેદન અને ભગવાનના ભક્તોનું રક્ષણ, એની અંદર જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના કારણે જે પૃથ્વી ઉપર દુરાચાર ને અનાચાર, અને એમાં વિશેષ કરીને કારણ કે ભાગવતજીના આ પ્રથમ સ્કંદની અંદર 16મા અધ્યાયની અંદર પ્રથમમાં જ લખ્યું છે કે જ્યારે આ ગાય અને બળદનો સંવાદ થતો હતો ત્યારે કળિયુગ છે એ કોઈ શુદ્ર રાજાનો રૂપ લઈ અને આવે છે, અને કળિયુગ ત્યાં એને તાળન કરે છે. પછી રાજા પરીક્ષિતે એને પકડ્યા અને પકડીને એને શિક્ષા કરી છે, શિક્ષા કરીને મૂકી દીધા છે. એટલે એનો કથા જો કે વિસ્તારથી છે, આપણે વિષયાંતર નથી થવું, પણ અહીંયા આગળ જે પ્રશ્ન છે પ્રસંગને એટલા માટે યાદ કરીએ કે એની અંદર જે માતા પૃથ્વીએ પોતાના જે દુઃખની અભિવ્યક્તિ કરી અને એ અભિવ્યક્તિ કરતી વખતે ભગવાનના વિયોગ પછી, ભગવાનના સ્વધામ ગમન પછી જે હેતુ માટે ભગવાનનું પૃથ્વી ઉપર આગમન હતું અને જેના ભગવાનના વતે જે સદગુણોને પોષણ મળતું હતું એ સદગુણને પોષણમાં ક્યાં વિક્ષેપ આવ્યો એ વાત સમજાવવા પ્રથમ અહીંયા આગળ જે માતા પૃથ્વી એ ગાયના રૂપની અંદર એ ભગવાનના 39 ગુણોનું વર્ણન કરે છે. અને એ પ્રસંગની અંદરથી સ્વયં પ્રકાશાનંદ મુનિએ અહીંયા આગળ જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર ભગવાનના એ 39 ગુણોના વર્ણન કર્યા છે. અને બાલભક્તો, મેં પહેલા પણ એક વખત એક પૂર્વ પ્રશ્નોત્તરીની અંદર આ પ્રસંગને યાદ કર્યો હતો કે ભગવાન શ્રીહરિના પણ જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર જ્યારે સભાનું જ્યારે આયોજન થયું, ધર્મસભાનું આયોજન થયું અને એમાં ભગવાન એ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો અવતાર છે અને આ સંપ્રદાય એ સનાતન અને વૈદિક સંપ્રદાય છે એનું પ્રતિપાદન કરવા માટે જ્યારે સભાનું આયોજન થયું ત્યારે પણ જે ભગવાન શ્રીહરિની અંદર જે 39 ગુણોના જે વર્ણન એ શાસ્ત્રોની અંદર વર્ણન કર્યા છે એનો ઉલ્લેખ આપણે સત્સંગીજીઓ અને આદિ ગ્રંથની અંદર પણ જોવા મળે છે. પણ અહીંયા આગળ વચનામૃતની અંદર એ ભાગવતજીના પ્રથમ સ્કંદના 16મા અધ્યાયના એ શ્લોકને અહીંયા આગળ સ્વયં પ્રકાશાનંદ મુનિએ વર્ણન કર્યો છે અને એમાં ભગવાનના 39 લક્ષણો બતાવ્યા છે. એ કયા લક્ષણો છે? તો સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર્જવમ સમો દમસ તપઃ સામ્યમ તિતિક્ષો પરિશ્રુતમ જ્ઞાનમ વિરક્તિ ઐશ્વર્ય શૌર્ય તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્રત્રયમ કૌશલમ કાંતિમ ધૈર્યમ માર્દવ વેવચ પ્રાગલ્ભ્ય પ્રશય શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્ય સ્થૈર્યમાસ્તિકમ આસ્તિક્યમ કીર્તિમાનો ન અહંકૃતમ. અહીંયા આગળ આ જે 39 ગુણો અને એનાથી વધારે ગાયના રૂપમાં રહેલી પૃથ્વી એ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે કે ભગવાનની અંદર આ જે બધા ગુણો છે એ તત્ચાન્ય ચ ભગવંત નિત્યમ યત્ર મહાગુણા પ્રાર્થ્ય મહવાંછિત મરબી વિયંતિ સમકરહિચિત તેના ગુણ પાત્રેણ શ્રીનિવાસેન સાંપ્રતમ શૌચામી રહિતમ લોકમ પાપ્યમ કલી નેક્ષિતમ. અહીંયા આગળ ભાગવતજી એમ કહે છે કે ભગવાનની અંદર કેવા ગુણ છે જે માતા પૃથ્વીએ ગાય માતાના સ્વરૂપની અંદર રહીને ભગવાનના જે ગુણોનું જે અહીંયા વર્ણન કર્યું છે એ એમ સમજાવે છે કે સત્યમ શૌચમ દયા ક્ષાંતિ. સત્ય શૌચ એટલે પવિત્રતા, દયા ક્ષમા, ત્યાગ સંતોષ સરળતા, શમ દમ તપ સમતા તિતિક્ષા ઉપરીતિ અને શાસ્ત્ર વિચાર, શાસ્ત્રનું જે પ્રમાણ, એવા જે ગુણ. આગળ કહે છે જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય શૌર્ય એટલે વીરતા, તેજો બલમ જેનામાં તેજ રહેલું છે, બળનો અપાર ભંડાર છે, સ્મૃતિ સ્વાતંત્ર્યતા ભગવાનનો એક મહાગુણ જે જીવાત્મા અને પરમાત્માને જે અલગ કરે છે એ એ છે કે પરમાત્મા સ્વતંત્ર છે, જીવાત્મા પરતંત્ર છે. જીવાત્મા એ પોતાના કર્મની અધિકારીતા છે પણ સ્વતંત્રતા ફળની નથી. એટલે ભગવાન છે એ સ્વતંત્ર છે અને જીવાત્મા પરતંત્ર છે એવું સ્વતંત્ર કૌશલ કાંતિ ધૈર્ય અને કોમળતા એવી જે એમનામાં ગુણો રહેલા છે અને એ ઉપર પ્રાગલ્ભ્ય નિર્ભયતા વિનય શીલ સાહસ ઉત્સાહ બળ સૌભાગ્ય ગંભીરતા સ્થિરતા અને આસ્તિકતા કીર્તિ ગૌરવ અને સૌથી વિશેષ નિહંકારપણું જેની અંદર અહંકાર નથી એવું નિરહંકારપણું એ એમાં રહેલું છે. અને એટલું જ નહીં અહીંયા તો 39 લખ્યું છે પણ એતચાનીએ ભગવન નિત્યા યત્ર મહાગુણા કે આ જે 39 જે મહાગુણો દિવ્ય ગુણો જે છે એ તો ભગવાનના રહેલા છે પણ એ ઉપરાંત પણ જે મનુષ્યને મહત્વ દર્શીભી જે ભક્તોને માટે ઇચ્છનીય છે એટલે પ્રાર્થીય છે એવા જે ગુણો એટલે ભક્ત વત્સલતા કર્મફળ પ્રદાતાપણું શરણાગત વત્સલપણું આ જે વિશેષ ગુણો છે જે ઉપરના 39 ગુણો તો છે જ પણ એ ઉપરાંત આવા પણ અનેક ગુણો એવા અનેક ગુણો બીજા ઘણા બધા મહાગુણો તે ભગવાનની સેવા કરવામાં નિરંતર તે નિવાસ કરીને એક ક્ષણ માટે પણ ભગવાનથી અલગ રહી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણે પણ આ જ સિદ્ધાંતને વચનામૃતની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું. અહીં પણ વચનામૃતના આપણે આ જે ગુણો છે એની અંદર બે વાત વાળા ભક્તો પ્રશ્નની અંદર સમજવી પડે. ભગવાનની અંદર જો એમાં શબ્દ એવો લખ્યો કે સ્વયં પ્રકાશાનંદ કે ઇત્યાદિ જે 39 કલ્યાણકારી ગુણ છે તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહ્યા છે. આ સિદ્ધાંત વાક્ય ભગવાનના સ્વરૂપની અંદર આ જે ગુણો છે નિરંતર એટલે અંતર થઈ શકતો નથી. ભાગવતજીની અંદર પણ એ જ શબ્દ બતાવ્યો, શ્રીમદ ભાગવતજીએ પણ એ જ સિદ્ધાંત બતાવ્યો કે આવા 39 ગુણો અને એ ઉપરાંત અન્ય જે પણ ભગવાનના મહાગુણો છે કલ્યાણકારી ગુણો છે તે ભગવાનના જે સ્વરૂપની અંદર ભગવાન નિત્યમ યત્ર મહાગુણો, નિત્યમ એટલે કે જે કાયમ માટે સ્થિર થઈને ભગવાનના સ્વરૂપમાં રહેલા છે એટલે ભગવાન અને આ ગુણો એનાથી અલગ થઈ શકતા નથી. ભગવાનની સેવાની અંદર આ ગુણો રહેલા છે એ સિદ્ધાંત વાક્યની સાથે અહીંયા આગળ ભગવાન એ વચનામૃતની અંદર એમ કહે છે કે ભગવાનની અંદર જે રહેલા ગુણો છે અભિન્ન છે, ભગવાનથી જુદા થઈ શકતા નથી. ભગવાન સદૈવ એ દર્શન થાય તોય ભલે એ દર્શન ન થાય તોય ભલે. ઘણી વખત ભગવાનની ઈચ્છાથી ભગવાન અમુક ગુણો પ્રગટ કરતા હોય અને અમુક ગુણો ભગવાનના પ્રગટ ન પણ કરતા હોય, દર્શન ન પણ થતા હોય, તો પણ ભગવાન એ ગુણના નિધિ છે. આ પહેલો સિદ્ધાંત અહીંયા સમજીએ. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પણ અહીંયા પ્રશ્નમાં એ પૂછ્યું છે કે ભગવાનની અંદર આ જે ગુણો છે એ ગુણો નિરંતર રહેલા છે. હવે પ્રશ્ન એ છે કે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે. ભગવાનની અંદર તો ભગવાન એ ગુણના નિધિ છે અને ભગવાનને વિશે ગુણ નિરંતર રહ્યા છે એટલે એમાં આવાગમન નથી. આ પ્રશ્નનો મર્મ સમજીએ તો ભગવાનને વિશે ગુણ નિત્ય રહેલા છે એટલે ભગવાનની અંદરથી એ ગુણ અલગ થઈ શકતા નથી, અભિન્ન છે અને એટલા માટે ત્યાં આવાગમનનો પ્રશ્ન નથી. પણ જે જીવ છે, અહીંયા સંત વિશે શબ્દ વાપર્યો છે અને સંત એટલે કેવળ ત્યાગાશ્રમની વાત નથી, ભગવાનના ભક્તની વાત છે, એને પણ સિદ્ધાંત લાગુ પડે. અને એ રીતે ભગવાનના ભક્ત એટલે જીવની વાત છે. એ જીવને વિશે તે ગુણ કેવી રીતે આવે, એટલે અહીંયા આગળ વસ્તુ સમજીએ કે જીવને વિશે આવાગમન છે, ગુણ ગ્રાહી છે અને ગુણનો ત્યાગ પણ છે. આ પ્રશ્નનો પહેલા મર્મ સમજીએ. જે ભગવાનને વિશે નિરંતર રહેવા એ જે સદગુણો છે 39 ગુણ ને એથી વધારે પણ ગુણ રહેલા છે, એવા અનંત અપારને જે મહાગુણો જે છે એ ભગવાન એના નિધિ છે, ભગવાનના સાનિધ્યની અંદર એ ગુણ સદૈવ રહેલા છે. પણ એવા ગુણ એ જીવાત્માને વિશે અને એમાંય ભગવાનના ભક્ત હોય, ભગવાનના સંત હોય એને વિશે એવા ગુણ કેવી રીતે આવે. અહીંયા વાલા ભક્તો, આ પ્રશ્નના અનુસંધાનની અંદર બે પ્રશ્ન આપણે પહેલા સમજીએ કે અહીંયા આગળ એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે. તો અહીંયા આગળ બે પ્રશ્નોનો સમાવેશ આપણને જોવા મળે છે. એક તો કે કેવા વ્યક્તિથી, કેવા વ્યક્તિ એટલે કે પાત્ર, એના કેવા લક્ષણ હોય કે જેને વિશે આવા ગુણ આવે. અહીંયા આગળ સંતને વિશે ગુણ એવો શબ્દ વાપર્યો છે એટલે પહેલા પાત્ર જોવું પડે, સંતતા જોવી પડે. કારણ કે સંતને વિશે જીવને નહીં, તો અહીંયા એવું લખ્યું હોત કે એવા જીવને વિશે કેવી રીતે ગુણ આવે, પણ જીવની સાથે અહીંયા સંત શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે એની સંતતા એ અહીંયા આગળ પહેલો પ્રશ્ન આવે કે કેવી પાત્રતા હોય કે જે સંતના ગુણ હોય. અને એવા સંતના ગુણની અંદર ભગવાનના જે દિવ્ય ગુણો છે એવા ભગવાન જેવા દિવ્ય ગુણો કેવી રીતે આવે, એટલે રીતનો પણ અહીંયા પ્રશ્ન છે. એટલે અહીંયા આગળ બે પ્રશ્ન અહીંયા આપણે વચનામૃતની અંદર સમજાય છે, એક પાત્રતાનો અને બીજો રીતિનો. આ બંને પ્રશ્નનો સમાવેશ આ એક પ્રશ્નની અંદર થયો છે. એટલે પહેલું વાક્ય આપણે સિદ્ધાંત વાક્ય સમજ્યા, ભગવાનની અંદર આ 39 ગુણ એ નિરંતર સત્ય શૌચ આદિ જે ક્ષમા આદિ જે ત્યાગ આદિ જે ગુણો છે એ નિરંતર ભગવાનની અંદર રહેલા છે, ભગવાનથી એ અભિન્ન નથી એટલે એ પરમાત્મા છે. અને જીવાત્માની અંદર એ આવાગમન રૂપી છે. ભગવાન જીવાત્માની જો પાત્રતા કેળવાય અને જીવાત્મા એ રીતને અનુસરે તો એનામાં એ ગુણ આવે છે, અને જો એ પાત્રતા ન હોય અને એ રીત ન અનુસરે તો એ ગુણ આવતા નથી, એવો પ્રશ્ન અહીંયા આગળ સમજાય છે. તો અહીંયા આગળ કેવી રીતે આવે, તો પાત્રતા અને રીતનો પ્રશ્ન એની અંદર સમન્વય થયો છે. એમાં પ્રથમ જે પાત્રતાનું પહેલા સમજીએ, કારણ કે ઘણા ભક્તોને થશે આમાં પાત્ર વિશે તો લખ્યું નથી, પણ આગળ વચનામૃતને જો આપણે વાંચીએ, આગળ અનુસંધાનનું આનું રાખશું તો આપણને એ દ્રષ્ટિકોણ સ્પષ્ટ થશે કે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે. એટલે અહીંયા આગળ આપણે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીએ કે કેવા વ્યક્તિને વિશે, કેવા જીવને વિશે જેનામાં સંતપણું હોય, એનાના લક્ષણો હોય, અને એવા પાત્રે યુક્ત જે જીવાત્મા અમુક પ્રકારની રીતને અનુસરે, એ રીત કેવી છે એનું પણ વર્ણન વચનામૃતમાં કર્યું છે, તો એ રીતને અનુસરે ત્યારે એનામાં એવા ગુણ આવે છે. તો એમાં પ્રથમ આપણે જોઈએ તે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનમાં છે તે સંતમાં આવે છે. અહીંયા ભગવાને પૂર્વે જે પાત્રતાની વાત કરી, સંતના ગુણમાં આવ્યાનું કારણ તો મહારાજ કે ભગવાનનો યથાર્થ નિશ્ચય, એ ભગવાનનો યથાર્થ નિશ્ચયની રીત છે, અને સંતના ગુણમાં આવ્યાનું કારણ એ એની સંતની પાત્રતા છે, એ જીવાત્માની પાત્રતા છે, એ સદગુણયુક્ત જેને દૈવી જીવ કીધા એવા દૈવી જીવની પાત્રતા છે. અને પાત્રતાનો અહીં આગળ ભગવાન શ્રી હરિ આગળ વિશ્લેષણ કરતા સમજાવે છે તે નિશ્ચય કેવો. અહીંયા પહેલા નિશ્ચયની વાત મહારાજ સમજાવે છે. તો નિશ્ચય કેવો હોય, તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને એ સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને એ સર્વના નિયંતા જાણે, ને સર્વ કરતા સર્વના કરતા જાણે, અને સર્વના કરતા થકા પણ નિર્લેપ છે, અને એમ ભગવાનને જાણે એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં, તે ગમે તેવા. અહીંયા પણ મહારાજે બહુ સુંદર પહેલા આ વસ્તુને સમજીએ, ભગવાનને કેવા જાણે, નિશ્ચય કેવો દ્રઢ થાય. તો અહીંયા આગળ પણ ભગવાન શિયરીએ આ વાત બહુ સુંદર રીતે સમજાવી. ભગવાન શિયરી કહે છે કે નિશ્ચય દ્રઢ હોય તો એને કલ્યાણકારી ગુણ આવે. પાત્રતા જોઈએ અને પાત્રતાની સાથે રીત પણ બતાવી કે જે રીતે ભગવાનને ના ભગવાન જેવા ગુણ છે એને પામી શકાય તો એ નીત ભગવાનમાં નિશ્ચય હોવો જોઈએ. એ નિશ્ચયનું સ્વરૂપ અહીંયા મહારાજ બતાવે છે કે જીવાત્મા ભગવાનને કાળ જેવા ન જાણે. કાળ પરિવર્તનશીલ છે અને ભગવાનને આધીન છે અને ભગવાન એના નિયંતા છે. કાળનું અવલંબન પરમાત્મા છે, પણ પરમાત્માનું અવલંબન કાળ નથી. કાળને કારણે પરમાત્મા છે એવું નથી, પરમાત્માને કારણે કાળ છે, એટલે એના કારણ છે, એના કરતા છે, એના નિયંતા છે, એવી રીતે કાળ છે, કર્મ છે, સ્વભાવ છે, માયા છે. માયાને અવલંબને ભગવાન નથી, ભગવાનના અવલંબને માયા છે. ભગવાન છે તો ભગવાનની માયા છે. જો માયા છે અને ભગવાન છે એવું નથી. શાસ્ત્રનો મત સમજવા જેવો છે. પરમાત્માનું જે ઐશ્વર્ય છે, પરમાત્માનું જે સ્વતંત્રપણું છે, એટલે 39 ગુણની અંદર ભગવાનનું જે સ્વામીપણું બતાવ્યું છે, એ સ્વામીપણું એ પરમાત્માનું છે. અને એવા પરમાત્માને સર્વના કરતા જાણે ને સર્વના કરતા થકા પણ એનાથી નિર્લેપ છે, અથવા એને આધીન નથી, એના પ્રભાવમાં નથી, એવો જે ભગવાનનો મહિમા, એ ભગવાનને એવા નિયંતા જાણે, સર્વના કરતા જાણે અને કરતા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે, અને એમ જાણીને પ્રત્યક્ષ એવા જે પરમાત્માનું સ્વરૂપનો નિશ્ચય કર્યો છે, જે પોતાને મળ્યું એવું ભગવાનનું સ્વરૂપ, પ્રત્યક્ષ જે પોતાને મળ્યું છે એવું જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ, જે પોતાને ઓળખાણું છે, એ શાસ્ત્રો વચને કરીને, એ સંત વચને કરીને, એ ભગવાનના દર્શને કરીને, જે પોતાને મળ્યું, જે પોતાને શ્રદ્ધા બેઠી છે એવું જે ભગવાનનું આરાધ્ય સ્વરૂપ, એનો નિશ્ચય દ્રઢ કરીને કરે કે આ મને મળ્યું સ્વરૂપ કેવું છે. આપણે મહારાજે વચનામૃતની અંદર એક દ્રષ્ટાંત આપ્યું, મહારાજ કે અમારા પધરાવેલા દેવો એને તમે ધાતુ પાષાણ કે ચિત્ર ન સમજશો, અર્થાત કે એને પંચભૂતની નિર્મિતિ ન સમજશો, એમાં પ્રગટ ભાવ રાખજો, એમાં પ્રત્યક્ષનો ભાવ રાખજો. એ જ સિદ્ધાંત અહીંયા આગળ મહારાજ બતાવે છે કે જીવાત્મા ભગવાનને કાળ જેવા, કાળથી પણ મોટા છે, કાળના નિયંતા છે, કર્મના નિયંતા છે, સ્વભાવ આદિના નિયંતા છે, અહંકાર આદિના નિયંતા છે, માયા આદિના નિયંતા છે. આ બધો વિશ્લેષણ પૂર્વે પણ આપણે વચનામૃતની અંદર સમજ્યા છે કે ભગવાનનું વ્યાપકપણું અને એનું નિયંતાપણું કેવી રીતે રહેલું છે, એ આપણે એનું અનુસંધાન પૂર્વે વચનામૃતમાં સમજ્યા છીએ. પણ પરમાત્મા એટલા સીમિત નથી, એ માત્ર માયા જેવા નથી, એ માત્ર કાળ જેવા નથી, એ માત્ર કર્મ જેવા નથી, એ પરમાત્મા પુરુષ જેવા નથી, એટલે પ્રકૃતિ જેવા નથી, પુરુષ જેવા નથી, પણ આ સર્વના નિયંતા છે, સર્વના કરતા છે, અને સર્વથી જુદા પણ છે, અને સર્વની અંદર વ્યાપ્ત થઈને પણ રહેલા છે. એવી રીતે ભગવાનનું કર્તાપણું પણ સમજે, અને છતાં ભગવાન એનાથી નિર્લેપ છે, એટલે ભગવાન એનાથી જે એનાથી પર છે, એનાથી બાહ્ય છે. એવા આપણે જે કીર્તનોની અંદર સંતોએ લખ્યું કે એવા અક્ષર પર પુરુષોત્તમ જે હ તેને ધર્યો મનુષ્યનો દેહો, એવા અક્ષર સુધીનું જે માયાથી લઈ, અહંકારથી લઈને, પુરુષ પ્રકૃતિ આદિથી લઈને, બ્રહ્મથી લઈને પણ જે અક્ષર સ્વરૂપ બતાવ્યું એનાથી પણ જે પર છે, એવા પુરુષોત્તમ નારાયણ એ સર્વના સ્વામી પણ રહેલા છે, એવો ભગવાનનો દ્રઢ નિશ્ચય કરે. અને એ નિશ્ચય કેવો કરે એની પણ અહીંયા મહારાજે વ્યક્તિ સમજાવી, તે કોઈ રીતે કરીને ડગે નહીં. ભગવાનની અંદર જે વિશ્વાસ બેઠો છે, ભગવાનની અંદર જે શ્રદ્ધા સ્થિર થઈ છે, એ કેવી રીતે, તો કે કોઈ રીતે ડગે નહીં. અને રીત પણ બતાવી, કોઈ રીતે ડગે નહીં નો અર્થ કેવો, કે તરે તરેના શાસ્ત્ર સાંભળે, તરે તરેના શાસ્ત્રો. વાલા ભક્તો, ઘણી વખત જીવાત્મા અહીંયા મૂંઝાતો હોય છે. તરે તરેના શાસ્ત્રો એટલે જે ખોટા અને અસદ શાસ્ત્રો છે, કલ્પિત શાસ્ત્રો છે. ઘણી વખત ભક્તોને આ ભેદ નથી સમજાતો, પછી કોઈ પુસ્તકની અંદર કોઈ સિદ્ધાંત વાક્ય વાંચ્યું, અથવા તો કોઈ સિદ્ધાંત વાક્ય, કોઈ શાસ્ત્રના વચનનો કોઈએ અવળો અર્થ કર્યો, તો એ અવળો અર્થ કરીને એને પ્રમાણિક માની લેતા હોય છે. એટલે ભગવાનનું જે મૂળ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે, અથવા તો મૂળ જે શાશ્વત જે સનાતન ધર્મના જે સિદ્ધાંત છે, એ ધર્મના સિદ્ધાંતથી અલગ વિપરીત હોય તો પણ એને સ્વીકારે છે. અને એ રીતે જે અહીંયા આગળ લખ્યું, તરે તરેના પ્રમાણિક ન હોય એવા બીજા જે ખોટા અસદ શાસ્ત્રો હોય, કલ્પિત શાસ્ત્રો છે, જેમાં કુટિલ બુદ્ધિવાળા અથવા તો જેને વાકપટુતા આવડતી હોય એવાએ એ વાતોને એવી રીતે ગૂંથી હોય કે તેનો સત્ય છે એવો ભ્રમ થાય, એ શાસ્ત્રના વચનની અંદર એની વાતની અંદર એવી રીતે વણી લે, એવી કુટિલ બુદ્ધિ વાપરે કે જેનાથી સત્ય હોવાનો ભ્રમ થાય, અને જીવાત્માને પછી સત્ય વચનમાં, આજે ઘણી વખત આપણે જોઈએ છીએ વ્યવહારની અંદર, અત્યારે સમાજની અંદર, કે શિક્ષાપત્રીનું વચન સ્પષ્ટ કીધું હોય તો પણ શિક્ષાપત્રીના વચનનો અન્યાર્થ કરીને પોતાના વચનની અંદર, પોતાના શબ્દોની અંદર સુધારો, વધારો, ઉમેરો કરે, અને એ ઉમેરાને એવી રીતે રજૂઆત કરે કે સમાજ એને સ્વીકારવા માંડે, સમાજ એને સત્ય માની લે, અને એ વચનને શિક્ષાપત્રીના વચનથી વિશેષ માનવા માંડે, એટલે એ નિશ્ચય ડગ્યો કહેવાય. પછી વાત એમ કે અમે તો શિક્ષાપત્રીના આધારે જ કાર્ય કરીએ છીએ, પણ એ શિક્ષાપત્રીનો આધાર હોય નહીં, એટલે અહીંયા આગળ એ નિશ્ચય ડગ્યો કહેવાય કે ભગવાનના વચન કરતા તમને બીજાના વચન વધારે. અહીંયા આગળ મહારાજ એ જ સિદ્ધાંતને સાવધાનીપૂર્વક સમજાવે છે. મહારાજ કે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે, તે કઈ રીતે તે કોઈ રીતે કરીને ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે. મતવાદી, શુષ્ક વેદાંતી આદિક જેવા નાસ્તિકો, અથવા તો જે કલ્પિત મતને અનુસરતા હોય, એવા જે પોતાના મતવાદીઓ, એવા મતવાદીઓની ગમે તેવી વાત સાંભળે, એના શબ્દો સાંભળે, અને ગમે તેવા પોતાનું અંતઃકરણ પણ કુતર્ક કરે. મહારાજે બીજાને તો દોષ બતાવ્યો પણ અંતરનો દોષ પણ બતાવ્યો. મહારાજે પહેલા કીધું તરહ તરહના શાસ્ત્રો, જો શાસ્ત્રોનો આશ્રય લઈને ત્યારે જીવાત્માને એક ભ્રમણા રહેલી છે. આ ત્રણેય વસ્તુને સમજીએ વાલા ભક્તો. જીવાત્મા જ્યારે શાસ્ત્રને અન્યાર્થ થયેલો હોય ને જ્યારે સ્વીકારે ને તો એનો અર્થ છે અજ્ઞાનતા. આ વસ્તુ સમજો. શાસ્ત્રને શાસ્ત્ર વચને કરીને જ્યારે કોઈ કોઈ વાતમાં વિશ્વાસ કરે તો એની અંદર ખોટી વાતનો વિશ્વાસ થાય તો એની અંદર થોડી અજ્ઞાનતા રહેલી છે, પરિપક્વતા નથી. એટલે સત્ય શાસ્ત્રનો સાર નથી સમજ્યા, એટલે જે અસદ શાસ્ત્ર છે એની અંદર વિશ્વાસ બેસી જાય છે અને એટલે અજ્ઞાનતા છે એનું કારણ. એમાં કોઈ દ્વેષ કે એની અંદર કોઈ કપટ નથી, અજ્ઞાનતા છે. જ્યારે બીજું જે કારણ બતાવ્યું મહારાજે કે ગમે તેવા મતવાદીઓની વાત સાંભળે, અહીંયા આગળ મતવાદીઓની વાત સાંભળે એનો અર્થ કે શાસ્ત્ર વચન કરતા મતવાદીઓના વચનમાં વધારે વિશ્વાસ છે. અહીંયા હૃદયનો, અહીંયા મનનો અને બુદ્ધિનો દોષ બતાવ્યો છે. એને ભગવાનના વચન કરતા મતવાદીના વચનમાં વધારે વિશ્વાસ છે. અહીંયા આગળ એ હેતનું સ્વરૂપ બતાવ્યું છે કે એને માયાનો મોહનો એટલો બધો પ્રભાવ છે. પહેલો પ્રશ્ન બતાવ્યો એમાં અજ્ઞાનતા બતાવી, અજ્ઞાનતાવશ. અને બીજું જે કારણ બતાવ્યું એની અંદર મતવાદીના વાત સાંભળે એની અંદર મમત્વ અને વિશેષ પણ પોતાની બુદ્ધિનો જે પાંગળાપણું છે અથવા તો જે પોતાના બુદ્ધિનું જે કમજોરપણું છે એ ત્યાં દર્શાવે છે અને એને ભગવાનના વચન કરતા એ વ્યક્તિના મતના વચનની અંદર વધારે વિશ્વાસ બેસે છે અને એટલે ભગવાનના શબ્દો, ભગવાનના સ્વરૂપ ખોટા થઈ જાય છે. એટલે એવી રીતે નિશ્ચય ડગી જાય છે. અને ત્રીજું કારણ મહારાજે બતાવ્યું, આ તો બે બાહ્ય રીતે દ્રષ્ટાંત આપણને આપ્યા, પણ ત્રીજું મહારાજે કહ્યું પોતાનું અંતઃકરણ પણ કુતર્ક કરે. આપણને એમ થાય કે આપણને ભગવાનનો નિશ્ચય છે, અંતઃકરણ કુતર્ક કઈ રીતે કરે? પણ બહુ સમજવા જેવી વાત છે વાલા ભક્તો. પોતાનું મન જ્યારે ભગવાનના ચરિત્રની અંદર, જ્યારે ભગવાનના માનુષ્ય ચરિત્ર જોવે અથવા તો ભગવાનની કોઈ એવી લીલા જોવે કે જે લીલા પોતાની અપેક્ષાને અનુરૂપ ન હોય, આ વસ્તુ સમજો. અંતઃકરણ કુતર્ક ક્યારે કરે? કે જીવાત્માએ ભગવાનના સ્વરૂપની અંદર એક અપેક્ષા રાખી છે, ભગવાનના ચરિત્રોની અંદર દિવ્યતાની, ઐશ્વર્યની, ચમત્કારની આવી બધી અપેક્ષાઓ રાખી હોય, અથવા તો ભગવાનના જે લીલા ચરિત્ર છે એને હંમેશા સાત્વિક ને દિવ્ય રૂપે જોતા જોવાનું એક અપેક્ષા રાખી હોય કે એમાં પરમાત્માના વર્તન. હું તમને દ્રષ્ટાંત આપું એટલે વાત સમજાય કે જેમ ભગવાને ભાગવતજીની અંદર રાસ પંચાયતનો અધ્યાય આવ્યો ત્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધું કે હવે હું તમને જે કથા કરવા જઉં છું એમાં સાવધાની રાખજો, એમાં મનુષ્ય ભાવ ન લાવશો, આ તો પરમાત્મા છે ને એમની દિવ્ય લીલા છે. પણ છતાંય રાજા પરીક્ષિતને તેમાં શંકા થઈ, કારણ કે એમની અપેક્ષા શું હતી કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ધર્મને સ્થાપન કરવા માટે આવ્યા છે, તો એ પરમાત્માના ચરિત્રની અંદર આવું વ્યભિચાર આદિ જે દોષ છે એ કેવી રીતે આવી શકે, ન જ આવવા જોઈએ એવી શંકા થઈ. આ કુતર્ક ક્યાંનો થયો? મનનો થયો. ભગવાનને ભગવાન જાણીને તો કથા સાંભળી હતી, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીને પોતાના આત્મકલ્યાણ માટે તો આશ્રય લીધો હતો ભાગવતજીનો, પણ એ આશ્રય લીધા પછી પણ જ્યારે અંતઃકરણની અંદર શંકા ઉભી થઈ, પરમાત્માના ચરિત્રો જોઈને મનની અંદર શંકા ઉભી થઈ. જ્યારે બીજું દ્રષ્ટાંત જોઈએ તો જ્યારે ભગવાન દ્વારકા છોડીને, જ્યારે મથુરા છોડીને દ્વારકા પધાર્યા ભગવાન કૃષ્ણ, જ્યારે જરાસંધનો ઉપદ્રવ થયો મથુરાનો, પછી એમને ત્યાગ કર્યો અને દ્વારકાપુરી આવીને વસાવ્યા અને દ્વારકાધીશ કહેવાના, બરાબર, અથવા રણછોડ કહેવાના, તો એ જ્યારે રણછોડ કહેવાના ત્યારે ઘણી વખત મનની અંદર એવો સંશય થાય કે ભગવાન તો સમર્થવાન છે અને અસુર થકી અથવા તો દુર્બુદ્ધિવાળા એવા જરાસંધ થકી ભગવાન ભયભીત કેમ પામ્યા? એ તો ભગવાન છે, એમને ભય ન થવો જોઈએ, એ તો કરતા છે, નિયંતા છે, સામર્થવાન છે, તો એમને ભય કેમ થાય એવી શંકા મનની અંદર ઉત્પન્ન થાય. એટલે આ બધા જે, જેમ ભગવાન કૃષ્ણચંદ્ર ઘણા આજે પણ તર્ક કરે છે ભગવાનના ચરિત્રોની અંદર શંકા વ્યક્તિ કેમ જોવે, મનનો કુતર્ક, અંતઃકરણનો કુતર્ક, એ નિશ્ચય કેમ ડગાવે છે, ભગવાનના સ્વરૂપની નિશ્ચયની અંદર કેમ વિક્ષેપ કરે છે, વાલા ભક્તો બહુ સુંદર સમજવા જેવી વાત છે. ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ એમ સમજાવે છે કે જ્યારે પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, જ્યારે મહાભારતના પ્રસંગની અંદર એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે ગુરુ દ્રોણ એનો વધ થવો જ્યારે અસંભવ લાગ્યો, પાંડવોએ ઘણી મહેનત કરી અને ખૂબ જ્યારે યુદ્ધની અંદર જે ગુરુ દ્રોણ, આચાર્ય દ્રોણ દ્વારા જ્યારે પાંડવ પક્ષના સૈનિકો હણાવવા માંડ્યા ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને અને કીધું કે આમનો વધ કરવો અત્યંત આવશ્યક છે, નહીતર આ યુદ્ધ આપણે જીતી નહીં શકીએ. અને કેવી રીતે કરવું? કારણ કે ગુરુ હોય ને એની પાસે હંમેશા એક એક ચાલ વધારાની હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે બિલાડી બધાએ શીખવે પણ એક પોતાની પાસે રિઝર્વ રાખે, એક ગુણ પોતાની પાસે રિઝર્વ રાખે, અને એ ગુણને શિષ્ય ન પામી શકે. જોકે દ્રોણાચાર્યજીએ તો પોતાનું સર્વસ્વ એ પોતે પોતાના શિષ્ય અર્જુનને આપ્યું હતું, પણ એક ચરિત્ર છે અને ચરિત્રના રૂપની અંદર જોઈએ તો એની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને યુધિષ્ઠિરને કીધું કે તમે અશ્વત્થામા હતઃ એવો તમે ઘોષ કરો, અને એ ઘોષ દ્વારા ગુરુ દ્રોણાચાર્ય પોતે વિચલિત થઈ જશે, અને વિચલિત થઈ જશે એટલે પોતાના જે હથિયાર છે, પોતાના આયુધ છે, એ આયુધો બધા પોતાના નીચે મૂકી દેશે, અને એ તકનો લાભ લઈ અને અર્જુનજી જો એમનો વધ કરે તો જ આપણે દ્રોણાચાર્યને વધ કરી શકશું, એમનો પરાસ્ત કરી શકશું, નહીતર અજય છે એ પરાસ્ત નહીં થઈ શકે. અને આવો જ્યારે સંકલ્પ જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ સ્વયં જ્યારે સલાહ આપી તો યુધિષ્ઠિરને મનના અર્જુનજીએ તો સ્વીકાર્યું, કારણ કે ગીતાનો ઉપદેશ પહેલા લીધો હતો મહાભારતના યુદ્ધ પહેલા. પણ યુધિષ્ઠિર રાજાને એની અંદર થોડો સંશય રહ્યો અને એમને નરોવા કુંજરોવા એવો શબ્દ વાપરી અને અશ્વત્થામા હતા એનો ઉચ્ચાર કર્યો, ઘોષણા કરી. એટલે ઘણા આજે પણ એવો તર્ક કરતા હોય છે કે ભગવાન થઈને પણ જો નરોવા કુંજરોવા કર્યું એટલે આપણે પણ કરી શકાય આવો કુતર્ક. આ કુતર્ક થયો. ભગવાનની લીલાની અંદર દિવ્યતા ન જોઈ, ભગવાનની લીલાની અંદર કલ્યાણ પણ ન જોયું, કે જીવાત્માના સંસારના કલ્યાણને અર્થે પરમાત્માએ કાર્ય કર્યું હતું. અને આપણે જે કરીએ છીએ શેના માટે કરીએ છીએ? પોતાના સ્વાર્થ માટે કરીએ છીએ. એટલે અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી. પહેલી, મહારાજે બધા તરે તરેના શાસ્ત્ર વાંચે, તરે તરેના શાસ્ત્ર એટલે જે પ્રમાણિક નથી, જે જે સિદ્ધાંતને ઉપયુક્ત નથી, જે મતવાદીઓએ કલ્પિતોએ જે પોતાના મનના અનર્થો કરીને જે શાસ્ત્રની અંદર જે મૂકેલા છે એવા શાસ્ત્રને સત્ય માનીને જ્યારે એની અંદર વિશ્વાસ કરે અને ભગવાનના સત્ય જ્ઞાનનું ત્યાં ખંડન કરે અથવા તો સત્ય જ્ઞાનનું ખંડન થાય તો એ નિશ્ચયમાં ડગ્યા કહેવાય. બીજું, મહારાજે કીધું કે મતવાદીઓના વચનની અંદર વિશ્વાસ કરી લે. જે મતપંથો છે અથવા કલ્પિત ધર્મને અનુસરનારા છે એવા વચનની અંદર ભગવાનના વચન કરતા વિશેષ વધારે પ્રીતિ થઈ જાય ત્યારે એ પણ મતવાદીઓના વચન એમાં વધારે વિશ્વાસ થઈ જાય તો એ પોતાનો નિશ્ચય ડગાવી દે છે. અને ત્રીજું, જ્યારે પોતાનું અંતકરણ એટલે કે પોતાના પોતાને ધાર્યું એવું ભગવાનની અંદર જ્યારે ન જુએ અથવા તો ભગવાનના કોઈ દિવ્ય ચરિત્ર જુએ ત્યારે અંદર મનમાં કુતર્ક થાય કે ભગવાન તો ભગવાન છે, તો ભગવાનમાં ભય ક્યાંથી આવ્યો, ભગવાનમાં કપટ ક્યાંથી આવ્યું, ભગવાનમાં ફલાણો દોષ ક્યાંથી આવ્યો, અને છતાંય આવ્યો તો એ ભગવાન છે એટલે આપણે કંઈ કહીએ નહીં પણ બાકી દોષ તો કહેવાય એવો પણ તર્ક કરતા હોય છે. એ મનનો કુતર્ક થયો, અંતરનો કુતર્ક થયો, અને એ અંતરના કુતર્ક પણ ભગવાનના નિશ્ચયમાં મોટું વિઘ્ન છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આનો ઉત્તર સમજાવતા દીધું. એટલે અહીંયા કીધું, જ્યારે પોતાનું મન પણ કુતર્ક કરે પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. ભગવાનના સ્વરૂપની અંદર એટલે ભગવાનના આશ્રયની અંદર, સ્વરૂપની અંદર ડગમગાટ. ભગવાનની મૂર્તિ તો બદલી શકવાના નથી આપણે, પણ આપણા હૃદયની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે, આપણા મનની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે, જે સ્થાન છે, એ સ્થાનની અંદર ડગમગાટ થાય નહીં. સ્વરૂપનો અર્થ મૂર્તિ જેવું નથી, ચિત્ર નથી. નહીતર શું થાય, ઘણા એવો અર્થ કરે ભગવાનના રૂપની અંદર એટલે ભગવાનની સ્વરૂપની અંદર શરીરની અંદર ફેરફારની વાત છે, પણ અહીંયા માત્ર શરીર એવો અર્થ નથી થતો, કારણ કે શરીરની અંદર ફેરફાર કરવા આપણે સમર્થ પણ નથી. પણ આપણા હૃદયની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે અથવા તો ભગવાનની જે મોટપ છે, જે નિયંતાપણું છે, કયું નિયંતાપણું? જે ઉપર આપણે જોયું, ભગવાન કાળ જેવા નથી, ભગવાન કર્મ જેવા નથી, ભગવાન સ્વભાવ જેવા નથી, ભગવાન પ્રકૃતિ જેવા નથી, ભગવાન માયા જેવા નથી, ભગવાન સર્વના નિયંતા છે, સર્વના કર્તા છે, છતાં સર્વથી નિર્લેપ છે અને સર્વના સ્વામી છે, એવું જે પરમાત્માનું સ્વરૂપ, જ્ઞાનયુક્ત સ્વરૂપ, ભગવાનનું ઐશ્વર્યયુક્ત સ્વરૂપ, ભગવાનનું જે નિશ્ચયરૂપ સ્વરૂપ, એવા ભગવાનના સ્વરૂપની અંદર ડગમગાટ થાય નહીં. એટલે કે ભગવાનમાં શંકા ન થાય, ભગવાનની અંદરથી ભગવાનના આશ્રયનો જ્યારે ત્યાં વિયોગ ન થાય, ભગવાનના આશ્રયપણાનું ત્યાં ત્યાં તાત્પર્ય કાયમ રહે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. વાલા ભક્તો, અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણે પણ સુંદર વાત સમજાવી કે આ આ રીત બતાવી કે આ રીત બતાવી કે ભગવાનના સ્વરૂપની અંદર જેને આવો નિશ્ચય થયો હોય એને ભગવાનનો સંબંધ થયો કહેવાય. અને ભગવાનનો સંબંધ જ્યારે થયો હોય ત્યારે જીવાત્માને એ ભગવાનનો નિશ્ચય દ્રઢ થયો કહેવાય. અહીંયા આગળ વાલો ભક્તો પાત્રતા છે. પહેલા તો ભક્તની પાત્રતા કહેવાની વાત આવી. બહુ સુંદર મહારાજે વચનામૃતની અંદર વિશ્લેષણ સાથે વાત સમજાવી. મહારાજ કે જેને કોઈ રીતે પણ ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં, એટલે ભગવાનના આશ્રયની અંદર, ભગવાનના વચનની અંદર, ભગવાનની આજ્ઞાની અંદર, વર્તવાની અંદર, અને જે ભગવાનનો નિશ્ચય હૃદયની અંદર દ્રઢ છે, એમાં કોઈ કાળે કોઈ રીતે કોઈ શંકાને સ્થાન ન ઉત્પન્ન થાય એવું જે પરમાત્માનું સ્વરૂપ, એ સ્વરૂપની અંદર અડગપણું રહેવું, એને નિશ્ચય કીધો કહેવાય, એને સ્વરૂપનો નિશ્ચય કર્યો કહેવાય. અને એ સ્વરૂપનો જ્યારે નિશ્ચય થાય ત્યારે જ એને ભગવાનનો સંબંધ થયો કહેવાય. આ વસ્તુ સમજો. ભગવાનનો જીવાત્માને સંબંધ થાય, એ સંબંધ કેવી રીતે થાય એ અહીંયા શાસ્ત્રોએ બહુ સુંદર રીતે મહારાજે બતાવ્યું. માટે જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. હવે અહીંયા આગળ મહારાજ રીત બતાવે છે. પહેલા આપણે પાત્રતા જોઈ. ભગવાનનો સંબંધ કોણે થયો કહેવાય, સંત કોણે કહેવાય, ભગવાનના ભક્ત કોણે કહેવાય, આની વ્યાખ્યા આપણને મહારાજે સમજાવી. જેને ભગવાનના સ્વરૂપની અંદર અનન્ય નિશ્ચય હોય, જેને ભગવાનના સ્વરૂપની અંદર અડગ નિશ્ચય હોય, એવો જે ભગવાનનો ભક્ત છે, ભગવાનના સંત છે, એવા જે ભગવાનના આશ્રિત છે, એને જ ભગવાનનો સંબંધ થયો કહેવાય. અને એ વિના જેને સ્વરૂપની અંદર નિષ્ઠા નથી, જેને ભગવાનના વચનની અંદર વિશ્વાસ નથી, એ ભગવાનનો ભક્ત કે ભગવાન સંબંધ યોગ કહેવાય નહીં. અને માટે હવે રીત બતાવે છે, આ પાત્રતા બતાવી કે આવો જેને ભગવાનનો સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. એટલે ભગવાન જેવા ગુણ, આપણો પ્રશ્ન ફરી જોઈએ કે ભગવાનની અંદર જે 39 સત્ય શૌચ આદિ જે ગુણો રહેલા છે તેવા ગુણ સંતમાં કેવી રીતે આવે? તો અહીંયા આગળ મહારાજે પહેલા પાત્રતા બતાવી કે આવી જેની પાત્રતા હોય, આવું જેની સમજણ હોય, આવો જેને અડગ નિશ્ચય હોય, એવા અડગ નિશ્ચય વાળાને ભગવાનનો સંબંધ છે એમ કહેવાય. અને જેને ભગવાનનો સંબંધ છે તે ભગવાનના સંબંધના યોગે કરીને, પછી મહારાજે કીધું જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. એટલે જેને જેવો સંબંધ થયો, અહીંયા આગળ પરમાત્માના સંબંધ વિશે વાત છે, સદગુણો વિશે વાત છે. એટલા માટે જેને ભગવાન સાથેનો સંબંધ હોય તેને એટલા ગુણ જેના જીવાત્મામાં આવે, એટલે ભગવાનના સંબંધ વતે જ તેવા ગુણ આવે છે, એવો અહીંયા સિદ્ધાંત વાક્ય થયું. અહીંયા કારણ મહારાજે રીત બતાવી કે જીવાત્માને ભગવાનના જે ભગવાન જેવા ગુણ, સત્ય શૌચાદી જે ગુણ છે, અહીંયા આગળ એક સિદ્ધાંતની વાત વાલા ભક્તો બીજી પણ સમજાવી દઉં. ભગવાન જેવા ગુણને પાણે પણ ભગવાન જેવા થવાતું નથી, ભગવાન નથી થવાતું. આ વસ્તુ સમજો. એ મર્યાદાને સાથે રાખીને આપણે આ સિદ્ધાંતને સમજવાનો છે. હું આગળ એની વાત સમજાવીશ, પણ અહીંયા આગળ એટલી વાત સમજીએ, ભગવાનમાં, કારણ કે ભગવાનમાં નિત્ય અને નિરંતર ગુણ રહેલા છે, એ આવાગમન નથી. જ્યારે જીવાત્માની અંદર એ ગુણ આવાગમન થઈ શકે છે, એટલો ભેદ છે. એટલે ભગવાન જેવા ગુણને પામવા, એ ગુણ ગ્રાહી થવું, એ સિદ્ધાંતને આપણે અહીંયા સમજીએ છીએ. ને એના માટેના પાત્રતા કેવી હોવી જોઈએ એ વાત ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ બતાવી કે ભગવાનનો જેને સંબંધ હોય એને એ પાત્રતા છે. અને ભગવાનનો સંબંધ કેવી રીતે હોય કે જેને ભગવાનના સ્વરૂપની અંદર અડગ નિશ્ચય હોય, કોઈનો ડગાયો ડગે નહીં, એ પછી તરહ તરહના શાસ્ત્રો હોય તોય ભલે, મતવાદીઓના વચનો હોય તોય ભલે, અથવા તો પોતાના અંતઃકરણનો કુતર્ક હોય તોય ભલે, પણ ભગવાનના વચનની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર જે વિશ્વાસ છે, જે આશ્રય છે, એ આશ્રય પણ ડગે નહીં, એને ભગવાનનો દ્રઢ નિશ્ચય કર્યો કહેવાય. અને એવા દ્રઢ નિશ્ચયવાળાને જ ભગવાનનો સંબંધ હોય એવું ગણી શકાય. અને સંબંધ વિના તો ગુણ આવતા નથી, એવો અહીંયા આગળ મહારાજે સિદ્ધાંત બતાવ્યો. અને હવે મહારાજ એની રીત બતાવે છે કેવી રીતે આ સંબંધથી ગુણ આવે, સંબંધથી ગુણ કેવી રીતે આવે. એટલે અહીંયા આગળ મહારાજે વચનામૃતમાં લખ્યું કે જેમ આપણા નેત્ર છે, બહુ સુંદર દ્રષ્ટાંત વાલા ભક્તો સમજો, જરા ધ્યાન રાખીને સમજીએ તો આપણને એનાથી ઉપરની જે વાત આપણે કરી એ સ્પષ્ટ થઈ જશે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાતે સંબંધ થાય ત્યારે દીવાના પ્રકાશ નેત્રમાં આવે છે, અને તેણે કરીને આંખ આગળ જે આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. જો બહુ સુંદર સિદ્ધાંતની વાત સમજીએ તો મહારાજે વચનામૃતમાં એમ સમજાવે છે કે જેમ આંખોને વિશે જોવાની શક્તિ રહેલી છે, આ વસ્તુ સમજીએ કે આંખને વિશે દ્રષ્ટિ, જે આંખ આપણને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને વગેરે જે આપણને અવયવો મળ્યા છે એની અંદર આંખનું કામ છે જોવાનું. એટલે આંખને જોવાની શક્તિ મળેલી છે, પણ અંધકાર હોવાથી તે જોવાને સમર્થ નથી, આંખની આગળ અંધારું હોય તો એ જોવાને સમર્થ નથી. અને જ્યારે દીવાનો પ્રકાશનો યોગ થાય, એટલે પ્રકાશ ક્યાં રહેલો છે? દીવાની અંદર રહેલો છે. પ્રકાશનું કારણ દીવો છે, પ્રકાશનું કારણ આંખ નથી. આંખને જોવાની શક્તિ છે, પણ આંખની અંદર પ્રકાશ ક્યારે આવે છે? તો પ્રકાશનું કારણ દીવો છે. અને એટલે મહારાજે લખ્યું, જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સાથે સંબંધ થાય, એટલે પ્રકાશનો યોગ થાય, દીવાનો યોગ પ્રકાશ છે. અજવાળું દીવાથી થાય છે, આંખથી અજવાળું નથી. પણ આપણે શું કહીએ છીએ કે આંખે અંધાર આવી ગયા, આપણે કહીએ છીએ ને, આંખે પોતાની પાત્રતા ગુમાવી એટલે અંધાર આવી ગયા. આંખની પાત્રતા છે, પ્રકાશ સામર્થ્ય શેમાં છે? પ્રકાશમાં છે. સ્પષ્ટ ચિત્ર પ્રકાશથી થાય છે. અને પ્રકાશના યોગે કરીને જ્યારે આંખનો સંબંધ થાય, એટલે જો મેં હવે હું આ પૂર્વે જે વાત કરી હતી એનું અનુસંધાન તમે વિચારો તો મહારાજના આ શબ્દો આપણને સમજાશે. મેં પહેલા વાત કરી કે પ્રશ્નની અંદર બે રીત છે, પાત્રતા અને રીત. તો પાત્રતા કોની છે? આંખની છે. આંખની પાત્રતા છે, આંખમાં જોવાની શક્તિ રહેલી છે, ગ્રહણ કરવાની શક્તિ રહેલી છે. પણ આંખમાં એ સામર્થ્ય નથી કે જોઈ શકે પોતાની રીતે, જ્યાં સુધી એને પ્રકાશનો યોગ નથી થતો. અને પ્રકાશ યોગ કેમાં છે? એ દીવામાં છે, અગ્નિમાં છે. એમ ગુણનો સ્ત્રોત ક્યાં છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાં છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ગુણનો સ્ત્રોત છે. અને જીવાત્માની જ્યારે પાત્રતા કેળવાય, જીવાત્મા પાત્રતાને પરમાત્માનો યોગ થાય, એટલે મહારાજે ઉપર વચનામૃતમાં લખ્યું કે જેને જેનો સંબંધ થાય તેના ગુણો એનામાં આવે. એટલે સંબંધનો મહિમા બતાવ્યો, રીત બતાવી. ભગવાનનો જ્યારે જીવાત્માને સંબંધ થાય, આંખને અજવાળાનું અવલંબન નથી, પણ અજવાળાને આંખનું અવલંબન નથી. અજવાળું પ્રકાશ હોય તો આંખ છે એટલે જ પ્રકાશ છે એવું નથી. પ્રકાશ તો છે જ, સત્ય છે એ કાયમ છે, પણ આંખને પ્રકાશનું અવલંબન છે. જો આંખની આગળ અંધારું હોય તો આંખને જોવાની શક્તિ હોવા છતાં પણ જોઈ શકતું નથી. એમ જીવાત્માની યોગ્યતા અને પાત્રતા કેળવવાની શક્તિ છે, પણ ભગવાનનો સંબંધ ન થાય, સત્સંગનો યોગ ન થાય ત્યાં સુધી એને એવા ગુણ આવતા નથી. વચનામૃતની અંદર મહારાજે પૂર્વે કીધું કે જેને ભગવાનના કથા વાર્તા વિધા વગર એ રૂડા ગુણ આવતા નથી. કથા વાર્તા એટલે પરમાત્માનું સાનિધ્ય, એ ભગવાનનું સ્વરૂપ, વાણી સ્વરૂપ, ભગવાનનું લીલા સ્વરૂપ. એ પરમાત્માનો સંબંધનો યોગ થાય છે ત્યારે જીવાત્માને એવા ગુણ આવે છે, એ યોગ વગર આવતા નથી. એટલે પાત્રતા કોની થઈ? જીવની થઈ. અને જીવની પાત્રતાને જ્યારે પરમાત્મા રૂપી સ્રોતનો, જે પ્રકાશનો સ્રોત દીપો છે, એવા સ્રોતનો જ્યારે યોગ થાય ત્યારે એ યોગે કરીને પાત્ર હોય તો, એ પાત્ર હોય તો કેળવે. દીવો હોય, આપણે વાટ હોય, આપણે એ વાટનો ગુણ છે કે અગ્નિને ગ્રહણ કરવી, પણ ત્યાં લોઢાના ઉપર તમે મૂકો તો એ લોઢું તરત અગ્નિ નહીં પકડે, એને વધારે તપવું પડશે. દરેકની પાત્રતા જુદી છે ને. જો ગ્રહણ તો બંને કરે છે, કાષ્ટ અગ્નિ ગ્રહણ કરે છે, દીવો વાટ હોય રૂની કોટન એની વાટને પણ અગ્નિ પ્રગટે છે, અને લોઢું હોય એને પણ પ્રગટે છે. પણ દરેકના પાત્ર એને રીત જુદી જુદી થઈ જાય છે. દીવો હોય, દીવાની આગળ તમે દીવાસળી લઈને સેજે તમે એક અડધી સેકન્ડ કે એક સેકન્ડ કે પાંચ સેકન્ડ તમે રાખશો તો એ તરત દીવો એને પ્રગટી લેશે, એની પાત્રતા છે. પ્રજ્વલિત પણ હું અને થોડી વૈજ્ઞાનિક ભાષામાં સમજાવું તો આપણે ત્યાં અંગ્રેજીની અંદર જ્યારે ફિઝિક્સ ભણતા ત્યારે એની અંદર બે આવતું હતું કે ગુડ કંડક્ટર અને બેડ કંડક્ટર. જે ભણ્યા હશે એને સ્કૂલે જો યાદ હશે તો સ્કૂલની અંદર આવું ભણાવતા કે ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ એનર્જી, બરાબર. તો અમુક ગુડ કંડક્ટર છે અને અમુક બેડ કંડક્ટર. લાકડું છે બેડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, આમાંથી ઇલેક્ટ્રિક પસાર ન થઈ શકે. અને આયન છે, લોઢું છે, ગુડ કંડક્ટર ઓફ એ પાત્રતા થઈ. ઇલેક્ટ્રિસિટી અજવાળું શેમાં છે? ઇલેક્ટ્રિસિટીમાં છે. એનર્જી શેમાં છે? ઉર્જા એ વીજળીમાં છે. પણ જ્યારે એને યોગ થાય છે પાત્રનો, અને પાત્રની પાત્રતા છે તો એ ગુડ કંડક્ટર હોય તો એને ગ્રહણ કરી લે છે, એબ્ઝોર્વ કરી લે છે, આપણને કરંટ લાગે છે. અને લાકડું હોય વચ્ચે તો આપણને કરંટ લાગતો નથી. સમજાય છે ને વાત? ભગવાન સ્વામિનારાયણે પણ આ પ્રશ્નની અંદર આ વસ્તુ સમજાવી. મહારાજ કે જેને જેનો સંબંધ હોય તેને ગુણ આવે, આ સિદ્ધાંત વાક્ય છે. પણ એમાં આ વસ્તુને પાત્રતાનો પણ યોગ બતાવ્યો છે ને એ આગળ આપણને સમજાવે છે. અહીંયા પહેલા મહારાજે જે દ્રષ્ટિ આંખનું જે દ્રષ્ટાંત આપ્યું એને આપણે વ્યવસ્થિત સમજી લઈએ. તો જેમ આંખને વિશે જોવાની શક્તિ છે પણ અંધકારને કારણે જોવાને સમર્થ નથી, શક્તિ હોવા છતાં પણ સામર્થ્ય નથી, પણ જ્યારે તેને દીવાના પ્રકાશનો યોગ થાય, એટલે અજવાળું છે દીવાથી થાય છે, અને એ એટલે મેં પૂર્વ ફરી પુનરાવર્તિ કરું કે અજવાળાને આંખનું અવલંબન નથી, પણ આંખને અજવાળાનું અવલંબન છે. અને એ રીતે જ્યારે તેનો પ્રકાશનો યોગ થાય તો આંખ જોવાને સમર્થ થાય છે, અજવાળાનો આશ્રય પ્રાપ્ત ન થાય તો અજવાળાનો જે અનુભૂતિ છે તે આંખ જોવાને પણ સમર્થ નથી, એની શક્તિ હોવા છતાં પણ સામર્થ ન થાય. તેમ જે આત્માને ગુણયુક્ત થવા અવકાશ છે, એને જગ્યા છે, પાત્રતા જીવાત્માને એ અધિકાર છે કે ગુણ ગ્રહણ કરી શકે છે, એ શક્તિ રહેલી છે, પણ એ ક્યારે એને પ્રાપ્ત થાય તો પોતાની મેળે થવા સમર્થ નથી. એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દ્રઢ નિશ્ચય, જે મહારાજે ઉપર લખ્યું દ્રઢ સંબંધ, એ પુરુષોત્તમ નારાયણનો જ્યારે યોગ અને સંબંધ થાય ત્યારે એનામાં એ ગુણ આવે છે. આ રીત બતાવી મહારાજ જીવાત્માને. આપણો પ્રશ્ન પુનઃ એક વખત યાદ કરીએ એટલે એના અનુસંધાને આપણને આ જવાબ પણ સમજાય. ભગવાનની અંદર અખંડ 39 નિરંતર એવા ગુણ રહેલા છે, એ ગુણો એ સંતને વિશે કેમ આવે? અને એના અનુસંધાને મહારાજ અહીંયા આગળ આપણને આ વ્યક્તિ સમજાવી કે ભગવાનનો જ્યારે દ્રઢ નિશ્ચય હોય અને એ નિશ્ચય કરીને ભગવાનનો સંબંધ હોય અને સંબંધની સાથે જીવાત્માની પાત્રતા હોય, એ પાત્રતાને જ્યારે યોગ થાય, એ અવકાશ થાય, એ આશ્રયનો ભગવાનના સંબંધનો યોગ થાય. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો છે જેને જેનો સંબંધ થાય તેના તૂણ ગેણામાં આવે, એટલે માયાનો સંબંધ હોય, માયાનો યોગ હોય તો માયિક થવાય, આધ્યાત્મિક યોગ હોય તો આધ્યાત્મિક થવાય, વ્યવહારિક હોય તો વ્યવહારિક થવાય, કપટી હોય તો કપટી થવાય, જેને જેવો સંબંધ, જેને જેવો સંબંધ, સ્વાર્થી હોય તો સ્વાર્થી થવાય, માની હોય તો માની થવાય, જેને જેવો સંબંધ, જેની સાથે સંબંધ થયો એવા ગુણને ગ્રહણ કરે અને એ ગુણની પાત્રતા. હવે આમાં વિકલ્પ છે, આ વસ્તુ સમજવા જેવી છે. એવું નથી કે ભાઈ જેનો યોગ થયો ને એનો સીધો રંગ ચડી જાય, કારણ કે પાત્રતાની પણ અહીંયા આગળ વાત મહારાજે સમજાવી છે. એટલે અહીંયા આગળ સંત શબ્દ મહારાજે વાપર્યો કે તેના પ્રતાપે જીવ પણ તેવા ગુણને અનુભવ કરી શકે છે, એ જીવને પણ એવો ગુણ. અને તેમ અહીંયા આગળ વચનામૃતમાં મહારાજ આગળ કહે છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અહીં આગળ મહારાજે સિદ્ધાંત બતાવ્યું કે એ રીતે જ્યારે ભગવાનનો સંબંધ દ્રઢ થાય છે, જેને નિશ્ચય દ્રઢ હોય એવા દ્રઢ નિશ્ચયવાળાને ભગવાનનો જ્યારે સંબંધ થાય ત્યારે ભગવાન જેવા ગુણ એ જીવાત્માની અંદર આવે છે. સત્ય શૌચ આદિ જે ગુણ, ક્ષમા આદિ, તપ આદિ જે, વૈરાગ્ય આદિ જે ગુણો બતાવ્યા એ ગુણો એ જીવાત્માને આવે છે. અહીં આગળ બે વસ્તુ આપણે સમજ્યા, એક તો ભગવાનની નિશ્ચયની પાત્રતા અને ભગવાનનો સંબંધ કરીને એ જીવાત્માને ગુણ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પરમાત્માને એવી દ્રઢ નિશ્ચય નથી ત્યાં સુધી પાત્રતા નથી, અને જ્યાં સુધી ભગવાનનો સંબંધ નથી પાત્રતા કેળવ્યા પછી પણ, તો પણ એ શક્ય બનતું નથી. એ રીતે તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે એ કલ્યાણકારી ગુણ આવે છે. ભગવાનના દ્રઢ નિશ્ચય કરીને પાત્રતા અને સંબંધ થાય છે, ભગવાનનો આશ્રય મળે છે ત્યારે એ ગુણ એનામાં આવે છે. એવી રીતે પછી જેમ સર્વ પ્રકારે નિર્બાધ, જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બાધ છે અને જે ચાહે ચાહે તે કરવાને સમર્થ છે, તેમ તે ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બાધ થાય છે. ભલા ભક્તો, અહીંયા આગળ જો બહુ સુંદર આ સિદ્ધાંત વાક્યને સમજવા જેવું છે. આપણા ભારતીય સનાતન દર્શનશાસ્ત્રોની અંદર મોક્ષની પરિભાષા વેદોએ ખૂબ સુંદર રીતે બતાવી છે, અને એ મોક્ષની પરિભાષાની અંદર જીવાત્માને મોક્ષની પ્રાપ્તિનો એક ધર્મ બતાવ્યો છે અને ગુણ બતાવ્યો છે, જે ચાર પ્રકારની મુક્તિ બતાવીને એની અંદરની એક મૂર્તિ છે, ભગવાનના સાધર્મ્યપણાને પામવું, ભગવાનના સાધર્મ્યપણાને પામવું. અહીંયા આગળ તો મહારાજ ગુણ માટે વાત કરે છે, પણ સિદ્ધાંત તમે જોજો ક્યાંથી આવ્યો. આપણો સનાતન વૈદિક સિદ્ધાંત બતાવ્યો મહારાજે, અને એ વેદના સિદ્ધાંતને મહારાજે અહીંયા આગળ ભગવાનના અહીંયા આગળ લીધું, જેમ ભગવાનના સર્વ પ્રકારની નિર્બાધ છે ને જે ચાહે તે કરવા સમર્થ છે, અને તે ભક્ત પણ અતિશય સમર્થ થાય છે ને નિર્બાધ થાય છે, એટલે ભગવાનના સાધર્મપણાને પામે છે, ભગવાનના સાધર્મપણાને પામે છે, જે મોક્ષનો સિદ્ધાંત છે. ક્યારે પામે? જે મોક્ષ માટે પણ આજ પરમ આવશ્યક આપણને ગુણ ઉપયોગી થાય. કયો? કે ભગવાનનો દ્રઢ નિશ્ચય, ભગવાનનો આશ્રય અને ભગવાનનો સંબંધ, નિરંતર સંબંધ, ભગવાનની સાથેનો હેત, ભગવાનની સાથેનો એકાત્મભાવ, એ જીવાત્માને ભગવાન જેવા કરવાને ઉપયુક્ત થાય છે. અહીંયા ગુણની વાત કરી છે, પણ આ સિદ્ધાંતને આપણે જો વિચારીએ તો એ આપણા મોક્ષ ધર્મની અંદર પણ લાગુ પડે, ભગવાનના સાધર્મ્યપણાને, પરબ્રહ્મના સાધર્મ્યપણાને. પણ અહીંયા સાવધાની એટલી રાખવાની કે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામ્યા પછી પણ જીવાત્મા એ મુક્ત થાય છે, એ પરબ્રહ્મ થતો નથી. એટલે એટલો ભેદનો વિવેક સમજીને અહીંયા આગળ મહારાજે આપણને વાત વચનામૃતની સમજાવી છે કે જીવાત્માને ભગવાન જેવા ગુણ ક્યારે આવે તો અથવા તો એવા સદગુણો, સત્ય શૌચ આદિ ગુણ, અને એની અંદર પણ જેને જે યુક્ત હોય એવા ગુણો, એવા ગુણ કેવી રીતે આવે એની વાત અહીંયા આગળ મહારાજે આપણને સમજાવી છે. અને આગળ પછી નિર્વિકાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તે આવતા નથી અને માન ને ઈર્ષા તો દિવસે દિવસે વધતી જાય છે, તેનું શું કારણ છે? વાલા ભક્તો, હું માનું છું કે આજનો સમય આપણે 10 વાગી ગયા છે, એટલે આજને આ પહેલ એક પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્નને અહીંયા આગળ આપણે સીમિત વિરામ આપીએ અને નિર્વિકાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એ આપણે આવતા વચનામૃતના સેશન, કારણ કે એ પણ બહુ વિસ્તારથી સમજવા જેવો છે કે નિશ્ચય હોય તો પણ રૂડાગુણ તો આવતા નથી, એટલે ક્યાંક ત્રુટી રહી જાય છે, ક્યાંક સમજણની અંદર, ક્યાંક ક્રિયાની અંદર, કારણ કે બે વસ્તુ, પાત્રતામાં કાં તો રીતમાં ક્યાંક વિક્ષેપ પડે છે અને વિક્ષેપને આપણે ટાળવો છે, કારણ કે આપણને ઘણા બધાને એવા વિક્ષેપો નડતા હશે અને એ વિક્ષેપને ટાળવા માટે આપણે વિસ્તારથી એને સમજવો પડે અને એટલા માટે આ વસ્તુને વાગોળજો. ભગવાનના જેવા ગુણ અથવા તો સાધર્મ્યપણાનો જે મુક્તિનો માર્ગ છે એ મુક્તિનો માર્ગ કેવી રીતે સુલભ થાય તો ભગવાને એનો ઉત્તમ ઉપરને માર્ગ બતાવ્યો છે કે ભગવાન વતે જ થાય છે, જેને જેવો સંબંધ છે. આ વાતને હું વારંવાર દોહરાવું છું, ભગવાન વગર એ મુક્તિ સંભવિત નથી. ભગવાન જેવા ગુણ જેને જેનો યોગ થાય, જેને જેનો સંબંધ હોય એના ગુણ એનામાં આવે, એટલે જેને મોક્ષનો અપેક્ષા છે, ભગવાન જેવા સદગુણોની અપેક્ષા છે, જેને મુક્તિની અપેક્ષા છે, એને તો આશ્રય કોણો હોવો જોઈએ? તેને કોઈ મતવાદીના આશ્રયથી નથી થતું, મનના કુતર્કોથી, એટલે કે પોતાના બુદ્ધિનો પ્રદર્શન કરીને. ઘણી વખત આપણે વાતનો વિકાર કરીને રજૂઆત કરતા હોઈએ, એવા કુતર્ક કરતા હોઈએ, કુતર્કથી તમે સંસારને ભરમાવી શકો પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે એવા કુતર્કથી, એવા તરહ તરહના શાસ્ત્રો, એટલે શાસ્ત્ર ન હોવા છતાં પણ કલ્પિત અને પાખંડને એવા યુક્ત જે મત શાસ્ત્રો છે, અન્યાર્થ કરેલા શાસ્ત્રો છે, એને ભગવાનના વચનને સિદ્ધાંતોથી જ્યારે વધારે માનીને જ્યારે એનો યોગ થાય, મતવાદીઓનો યોગ થાય, મન અંતકરણ કુતર્ક કરે, આવા યોગે કરીને ભગવાનના વચનમાં, ભગવાનના આશ્રયની અંદર જ્યારે વિક્ષેપ ઉભો થાય ત્યારે ભગવાનના સંબંધમાં વિક્ષેપ ઉભો થાય અને ભગવાનના સંબંધમાં વિક્ષેપ ઉભો થાય તો કોઈ કાળે એવા ધર્મ, મોક્ષ ધર્મની પ્રાપ્તિ થતી નથી. એટલે મોક્ષ ધર્મની પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ જો કોઈ સાધન હોય, માર્ગ હોય, તો એ ભગવાનનો નિશ્ચય છે, આશ્રય છે, અને એવા આશ્રય કરીને એ પરમાત્માના સાધર્મ્યપણાને, મોક્ષને પામી શકાય, એવા ગુણને પામી શકાય, એ સિદ્ધાંત અહીંયા આગળ આપણે સમજ્યો. અને આ જીવાત્માની પાત્રતા માટે છે, કારણ કે જીવાત્માની અંદર એ ગુણ આવાગમન માટે હેતુ છે, એ આવી પણ શકે છે અને નથી પણ આવી શકતા, એ પાત્રતા ઉપર આધારિત છે. જ્યારે પરમાત્માની અંદર એ ગુણો નિરંતર રહેલા છે, પરમાત્માની અંદર આ ગુણો નિરંતર રહેલા છે. આ બે સિદ્ધાંત આપણે અહીંયા આગળ સુંદર રીતે સમજ્યા. પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે પૂછ્યું જે નિશ્ચય હોય તોય પણ રૂડાગુણ તો આવતા નથી. રૂડાગુણનો અર્થ થાય જે સત્ય શૌચ આદિ જે ધર્મ મર્યાદા છે, એને ધર્મ મર્યાદાના ગુણ છે, એને રૂડાગુણ કીધા. એટલે વ્યવહારિક ગુણને શાસ્ત્રોની દ્રષ્ટિએ વ્યવહારિક ગુણ કીધા છે, માયિક ગુણ કીધા છે, અને જે મોક્ષની અંદર, કલ્યાણની અંદર જે ઉપયોગી થાય એવા જે સદગુણો છે એને શાસ્ત્રોએ સત્વગુણ કીધા છે, એને રૂડાગુણ કીધા છે. એટલે અહીંયા રૂડાગુણનો અર્થ એ મોક્ષ ધર્મ સાથે સંબંધિત છે. એટલે વ્યવહારિક ગુણને અહીંયા આગળ ગેરસમજમાં ન આવે એટલા માટે આ સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે નિશ્ચય હોય તોય પણ રૂડાગુણ તો આવતા નથી. અને આ રૂડાગુણને આપણે એમ માનીએ કે રૂડાગુણને અંદર ખાલી આધ્યાત્મિક ગુણ કેમ કીધા, વ્યવહારિક ગુણ કેમ ન કીધા? કોઈને સારું વિવેક આવડતો હોય, કોઈને સારો વ્યવહાર આવતો હોય, કોઈને સારી વેપાર બુદ્ધિ હોય, તો આ બધા ગુણ જ છે, પણ એ વ્યવહારિક ગુણ છે, માયિક ગુણ છે. એટલે મોક્ષ ધર્મની સાથે, કારણ કે અહીંયા આગળ નિશ્ચયની સાથે એનો સંબંધ બતાવ્યો છે, એટલે રૂડાગુણનો સંબંધ નિશ્ચય સાથે છે. એટલે નિશ્ચયની સાથે જે ગુણ છે એ આધ્યાત્મિક પરમાત્માની સાથે એકાત્મ ભાવ કરવા માટેના ગુણ છે. અને એ ગુણ કયા? તો જે ગુણની અહીંયા આગળ 39 ગુણની આપણે પૂર્વે વાત કરી, એવા સત્ય, શૌચ, દયા આદિ જે ગુણો છે, જે આધ્યાત્મિક માર્ગની અંદર જીવાત્માને ભગવાન સાથેના સંબંધને દ્રઢ કરવા માટે ઉપયોગી છે, એ ગુણની વાત છે. અહીંયા આગળ હવે નિર્વિકારાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે નિશ્ચય તો હોય પણ તોય પણ રૂડાગુણ તો આવતા નથી, અને માન ને ઈર્ષા, માન ને ઈર્ષા અહીંયા આગળ બે શબ્દ વાપર્યા છે, પણ માન ને ઈર્ષા ઇત્યાદિ અંતઃશત્રુઓ, જે ખોટો સ્વભાવ છે, અહીંયા સ્વભાવની વાત છે, માન ઈર્ષા આદિ જે ખોટી સમજણનો સ્વભાવ છે, એવો જે સ્વભાવ તે તો દિવસે દિવસે વધતો જાય છે, તેનું શું કારણ છે? બહુ સુંદર પ્રશ્નને વાલા ભક્તો અહીંયા સમજીએ કે નિશ્ચય થયો છે. નિશ્ચયની પરિભાષા પણ આપણે પૂર્વે સમજ્યા હતા. ભગવાનનો દ્રઢ નિશ્ચય ક્યારેક થયો કહેવાય? કે ભગવાનના સ્વરૂપની અંદર કોઈ વિકલ્પ ન રહે. આપણે સ્તુતિની અંદર વાલા ભક્તો કહેતા હોઈએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. નિશ્ચયનો અર્થ જ એ થાય છે કે જેનો કોઈ વિકલ્પ ન હોય. જો વિકલ્પ હોય તો એ નિશ્ચય નથી. જેની અંદર કોઈ બીજી ભાવના રહેલી છે, જેની અંદર કોઈ બીજા સ્વીકારવાનો કે અસ્વીકારવાનો, આપણે નિશ્ચય શબ્દનો પણ અર્થ ગઈ વખતે બહુ વિસ્તારથી સમજ્યાતા કે જેની અંદર કોઈ પ્રકારની દુવિધા હોય તો એને નિશ્ચય ન કહેવાય. જે સંપૂર્ણ સ્વીકૃત હોય કોઈ વસ્તુનો, આપણે અને સ્વીકૃતની અંદર બંને રહેલું છે, કોઈનું સાનિધ્ય લેવું અથવા ન લેવું. લેવાનો પણ દ્રઢ નિશ્ચય હોય ને ન લેવાનો પણ. હું દ્રષ્ટાંત આપું એટલે સમજાય કે ભગવાનનો આશ્રય, તો એનો દ્રઢ નિશ્ચયનો અર્થ થાય કે ભગવાનના આશ્રયનો બીજો કોઈ વિકલ્પ નથી. અને સંસારમાં વિરક્તિ, સાંસારિક જે વિષય વાસના છે એની અંદરથી નિવૃત્તિ, તો એની અંદર નિવૃત્ત થવાનો પણ નિશ્ચય દ્રઢ હોઈ શકે. એટલે નિશ્ચયનો અર્થ થાય દ્રઢતા. અને એવો જે દ્રઢતા છે, એટલે અહીંયા નિર્વિકારાનંદ સ્વામી એમ પૂછે છે કે ભગવાનનો અહીંયા નિશ્ચય તો છે, ભગવાનનો નિશ્ચય છે એટલે ભગવાનને પરિપૂર્ણ સમજે છે, ભગવાનના આશ્રયને માને છે, ભગવાનના સિદ્ધાંતને સમજે છે, એવો નિશ્ચય છે. તો પણ એવો પાત્રતા હોવા છતાં, આપણે ગઈ વખતે વચનામૃતમાં પાત્રતા અને ગુણ બંનેનો સમન્વય કર્યો હતો, એટલે અહીંયા હવે એના અનુસંધાને પૂછે છે, પાત્રતા હોય છે તો પણ ગુણ કેમ નથી આવતા? અને માન ઈર્ષા ઇત્યાદિ જે અંતઃશત્રુઓ છે તે દિવસે દિવસે વધતા જાય છે, તે નથી ટળતા, એનું શું કારણ છે? આ પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન શ્રી હરિએ બહુ સુંદર ઉત્તર કર્યો છે, જે આપણે જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક તો અમૃત લાવીએ અને શિંગડીઓ વચનાગ લાવીએ અને દૂધપાકને સાકર લાવીએ ને અફીણ લાવીએ ને તે સર્વે ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ ગુણ તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. મહારાજ અહીંયા બહુ સુંદર દ્રષ્ટાંત દીધું કે મહારાજ કે ભગવાનના થાળ માટે, ભગવાનની સમીપે આપણે અમૃત લાવીએ. હવે અમૃત એની વ્યાખ્યા આપણે સમજીએ છીએ, જેનો ગુણધર્મ શું છે આપણે જાણીએ છીએ. અને શિંગડીઓ વચનાક એક પ્રકારનું ઝેર છે, વિષ છે. એ વિષ લાવીએ, અમૃતનો ગુણ છે અમરત્વ પ્રાપ્ત કરાવવું, નિરોગી કરવું, અને વિષનો ગુણ છે એ વિષને ઝેર કરવું, મારણ કરવું. તો બંને વસ્તુ પરમાત્માના સાનિધ્યમાં લાવીએ અને દૂધપાકને સાગર લાવીએ, એટલે સાગરે યુક્ત એવો ભગવાનને દૂધપાક ધરાવીએ અને અફીણ ધરાવીએ અને સર્વે ભગવાનના થાળમાં એક સાથે મૂક્યા હોય, તો પણ જેનો જેવો ગુણ છે તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. આ વસ્તુને મહારાજે જો અહીંયા આગળ પણ આ વચનામૃત આપણને પૂર્વાર્ધની અંદર જે પ્રથમ પ્રશ્નની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નની અંદર આપણે જોયું કે પાત્રતા અને યોગ્યતાની સાથે યોગ સંબંધ એનો જે સમન્વય કર્યો છે, અહીંયા પણ મહારાજ એ બતાવે છે પાત્રતા. પાત્રતા હોય, પાત્રતા વગરનો જ્યારે સંબંધમાં આવે છે ત્યારે શું થાય, અને પાત્રતાની સાથે હું આગળ વિસ્તારથી એને વાત સમજાવું. એમ મહારાજ અહીંયા આગળ કહે છે કે અફીણ લાવીએ ને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. તેમ જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનની સમીપ આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં, અને પછી કોઈ ગરીબ હરિભક્તોનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. જો સુંદર મહારાજ અહીંયા ઉત્તર કર્યો. પ્રશ્ન આપણે પહેલા એક વખત વિચારીએ એટલે એના અનુસંધાનમાં પ્રશ્નનો ઉત્તર પણ સમજાશે. નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ આવતા નથી. નિશ્ચય ક્યારે થાય? ભગવાનનો સંબંધ થાય ત્યારે. અને ભગવાનના સંબંધનો જ્યારે યોગ થયો છે, છતાં પણ પોતાના જે માન ઈર્ષા વગેરે જે કુસ્વભાવ છે, જે અંતરશત્રુઓ છે, એ ટળતા નથી, ઉલટાના દિવસે દિવસે વધતા જાય છે. એની પાછળનું પહેલા પૂર્વાર્ધની અંદર એવું કીધું કે સંબંધ થયો હોય તો એમાંથી ગુણ આવે. અહીંયા આગળ એની વિપરીત વાત કરી કે સંબંધ થયા છતાં પણ ગુણ નથી આવતા અને અવગુણ વધતા જાય છે, એનું શું કારણ છે? અહીંયા આગળ આપણને મનમાં દુવિધા થાય કે ઉપર તો મહારાજે એમ સમજાયું કે ભગવાનનો સંબંધ થાય, નિશ્ચય થાય છે, ભગવાનનો સંબંધ થાય છે તો ભગવાનના ગુણ આવે છે. હવે અહીંયા તો પ્રશ્નમાં એવું આવ્યું કે ભગવાનનું સાનિધ્ય મળ્યા છતાં પણ, નિશ્ચય થયા છતી પણ ગુણ નથી આવતા અને અવગુણ વધતા જાય છે, તો આ બે વિપરીત વાત થઈ. પણ મહારાજે એનો બહુ સુંદર એનો ઉત્તર કર્યો, કારણ કે પાત્રતાની સાથે, ગઈ વખતે આપણે એક મેં શબ્દ વાપર્યો હતો ગુડ કંડક્ટર અને બેડ કંડક્ટર. જે ગુડ કંડક્ટર હોય એ ઇલેક્ટ્રિસિટી પસાર કરી આપે, બેડ કન્ડક્ટર હોય એ ઇલેક્ટ્રિસિટી પસાર ન કરવા ન થવા દે એમ જે વ્યક્તિની પાત્રતા છે. એટલે અહીંયા મહારાજે દ્રષ્ટાંત દીધું, અમૃત હોય ને શિંગોળીઓ વશના હોય કે દૂધપાક હોય ને અફીણ હોય, આ ભગવાનના થાળમાં ધરાયું હોય, ભગવાનનો યોગ થયો છે પણ છતાંય, અને એની માટેનો એનો મહારાજે બહુ સુંદર, વાલા ભક્તો આ સંસારની અંદર આપણા શાસ્ત્રોનો એવો અનુસાર છે, શ્રીમદ ભાગવતજી લઈએ, વેદ પુરાણ ઉપનિષદ અને વચનામૃત આદિ સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર બહુ એનું વિસ્તારથી વર્ણન કરેલું છે. આ સંસારની અંદર જે જીવ છે એને બે પ્રકારના જીવો બતાવ્યા છે, એક દૈવી જીવ અને એક આસુરી જીવ. આ વસ્તુ સમજો. અને આ શાસ્ત્રોની અંદર એના ગુણધર્મો બતાવ્યા છે, દૈવી જીવ કોણે કહેવાય એના ગુણધર્મ શું હોય અને આસુરી જીવ હોય એના ગુણધર્મ શું હોય, એ જીવની પોતાની પાત્રતા છે. આ બંને પ્રકારના જીવના પોતાના સ્વાભાવિક ગુણદોષ રહેલા છે. હવે આપણે પૂર્વ વચનામૃતમાં એ પણ સમજ્યા હતા કે એ સ્વભાવ કેવી રીતે પડ્યા, તો કે જેનો યોગ કરી કરીને ઘૂંટી ઘૂંટીને જે વિષય ભોગવ્યા છે, જે વિષયનું ચિંતવન કરેલું છે, જે વિષયની અંદર આસક્તિ કરેલી છે, મમત્વ બાંધેલું છે, એવા વિષયને આધીન થઈને જીવાત્મા વિષયમય થઈ ગયો છે, એવા સ્વભાવમય થઈ ગયો છે અને એ સ્વભાવ એ જીવની પ્રકૃતિ બની ગયા છે. એટલે સ્વાભાવિક એ જીવ એના સહજ એના ગુણધર્મ થઈ ગયા છે. એવી રીતે જે જેમાં ઘૂંટાઈ ગયો છે એના એ ગુણધર્મ થઈ ગયા છે. હવે એવી રીતે જીવ દરેકના પોતપોતાના જે પાત્રતા છે, અહીંયા શરીરને પાત્ર ગણ્યું છે, અહીંયા જીવને પાત્ર ગણ્યું છે અને જીવની અંદર ગુણ એનું ચૈતન્ય ગણ્યું છે. જેમ શરીરને સ્થૂળ ગણ્યું છે અને શરીરની અંદર જે ચૈતન્ય આત્માને ચૈતન્ય ગણ્યું છે. હવે આત્મા અને ગુણની વચ્ચે શરીરને જેમ શરીર પાત્ર છે અને જીવાત્મા એનું ચૈતન્ય છે, એમ જીવ અને ગુણની વચ્ચે જીવ એ પાત્ર છે અને ગુણ એનું ચૈતન્ય છે. અહીંયા વાતને બહુ સમજવા જેવી છે. તો એવી રીતે જો ગુણને જો જીવને જો પાત્ર ગણીએ, તો ગુણની સાથે જે ગુણને મય એ જીવાત્મા થયો છે એના પોતાના પણ ગુણધર્મ રહેલા છે, જેવા ગુણ એને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયા છે, જેને આપણે પ્રાકૃતિક અને સ્વાભાવિક ગુણ કહીએ છીએ. હવે એ એક જીવ સાથે એવી રીતે એકરૂપતા થઈ ગઈ છે કે એને સહજતાથી જુદા થઈ શકતા નથી. હું એક લૌકિક દ્રષ્ટાંત સામાજિક દ્રષ્ટાંત આપું એટલે ખ્યાલ આવે. આપણે શેરડી હોય અને એ શેરડીને પોતાના ગુણધર્મ રહેલા છે, શેરડીનો પોતાનો ગુણધર્મ છે. એ ગુણધર્મને એ ગુણધર્મ કયો છે કે ગળપણ ગ્રહણ કરવાનો. શેરડીનો જે ગુણધર્મ છે ગળ્યું ગ્રહણ કરે. હવે તમે એને ખેતરમાં વાવો છો અને એ ખેતરની અંદર એને ખાતર અને પાણીથી સિંચન કરો છો અને એ સિંચન કરો એટલે ખાતર અને પાણી અને ભૂમિનો યોગ થાય, એટલે શેરડીનો જે ગુણધર્મ છે એમાંથી મીઠાશને ખેંચે છે. તમે પાણી આપ્યું, ખાતર આપ્યું અને ભૂમિનો યોગ થયો, તો એ ભૂમિમાંથી કયા તત્વ લીધા? ગળપણના તત્વ લીધા. અને જે અને એ ગળપણના તત્વે કરીને એ બંનેની અંદર એકરૂપતા થઈ કે શેરડી પોતે ગળી થઈ ગઈ. તમે નહીં તો જુઓ, એક વસ્તુ સમજો, શેરડીનો રસ કાચી આપણે કાઢી લઈએ છીએ, શેરડીનો રસ નીચોવી લઈએ, પછી એના જે છૂછા એટલે કે જે એનું જે થૂથા જે રહે છે, તમે એની અંદર મીઠાશ આવે છે? કોઈ વખત ચાખજો. શેરડીને નીચોવી લીધા પછી એટલે શેરડીનો રસ કાઢી લીધા પછી એના જે છૂછા હોય તો એની અંદર તમને મીઠાશ આવશે? નથી આવતી. તો એનો મતલબ કે છૂછાની અંદર મીઠાશ નહોતી, પણ જે રસ એને ગ્રહણ કર્યો ક્યાંથી ગ્રહણ કર્યો? ખાતર પાણી અને ભૂમિ એનો જ્યારે યોગ થયો ને એમાંથી જેને રસ લીધો એ રસ મીઠો હતો અને રસે કરીને શેરડી કેવી થઈ ગઈ? મીઠી થઈ ગઈ. એનો ગુણધર્મ હતો શેરડીનો. અને એ શેરડીનો ગળપણ ગ્રહણ કરવાનો જે ગુણધર્મ હતો એટલે કરીને એને જ્યારે ખેતરની અંદર ભૂમિનો યોગ થયો, ખાતરનો યોગ થયો, પાણીનો યોગ થયો, એટલે એમાંથી એને મીઠાશ કરીને જેટલી મીઠાશ વધારે ગ્રહણ કરે એટલી એની કિંમત વધારે સારી થાય. શેરડીની કિંમત કેમ વધે છે? શેરડીની કિંમત એની મીઠાશથી એની ક્વોલિટીથી વધે છે. જેટલું એને ગળપણ ગ્રહણ કર્યું એટલી એની કિંમત વધી. અને એ જ રીતે એ જ શેરડીની પડખે જો લીમડો વાવ્યો હોય તો, લીમડાનું વૃક્ષ વાવ્યું હોય અથવા મરચો વાવ્યું હોય તો, એ જ પાણી આપીએ છીએ, એ જ ખાતર આપીએ છીએ અને એ જ ભૂમિનો યોગ થાય છે, પણ છતાંય જે લીમડો છે એ કડવાશ ગ્રહણ કરે છે, જે મરચું છે એ તીખાશ ગ્રહણ કરે છે. કેમ આ તફાવત આવ્યો? કારણ કે જે બીજ છે, મરચાના બીજ, લીમના બીજ અને શેરડીના બીજ, એના પોતાના ગુણધર્મ છે અને એ ગુણધર્મને આધારે જ્યારે એને ભૂમિનો યોગ થયો, પાણીનો યોગ થયો, એને ખાતરનો યોગ થયો, ત્યારે લીમડાએ એમાંથી કડવાશ લીધી, મરચાએ એમાંથી તીકાશ લીધી અને શેરડી એમાંથી ગળપણ લીધું, એને મીઠું પણ લીધું. એમ દરેકના પ્રકૃતિક ગુણ છે. અને એવા પ્રાકૃતિક ગુણધર્મથી જીવ, હવે અહીંયા આગળ આપણે દૈવી અને આસુરી જીવ સાથે એને જો સરખાવીએ તો દૈવી જીવ છે એની અંદર જ્યારે પાત્રતા હોય ત્યારે એને ભગવાનનો જ્યારે સંબંધ થાય, જ્યારે એને સત્સંગનો સંબંધ થાય ત્યારે એમાંથી કેવા ગુણ ગ્રહણ કરશે, તો એ દૈવી ગુણ ગ્રહણ કરશે. સત્ય, શૌચ, દયા ઇત્યાદિ, શાંતિ ઇત્યાદિ જે સદગુણો છે એવા ગુણો એમાંથી ગ્રહણ કરશે અને પોતાની પાત્રતાની કિંમત વધારે છે. જેમ મરચું તીખું થાય તેની કિંમત વધે, લીમડો કડવો હોય તો એનો ગુણવત્તા વધારે ગણાય છે, શેરડીની ગુણવત્તા એના ગળપણમાંથી છે, એમ દૈવી જીવની ગુણવત્તા આ સદગુણોમાંથી છે. દૈવી ગુણ જ્યારે સદગુણોના યોગમાં આવે છે ત્યારે એને એ સદગુણ એનાથી ગ્રહણ કરે છે અને પોતે ગુણવાન થઈને પોતાની કિંમત વધારે છે. અને આસુરી જીવ છે એમાંથી એ ગળપણ, જેમ મરચું છે ગળપણ ગ્રહણ નથી કરતું, એ ગળ્યું તત્વ તો ભૂમિમાં જ રહેલું હતું, પાણીને ખાતર પણ આપ્યું હતું પણ એને પોતે ગળપણ ગ્રહણ ન કરી શક્યું કારણ કે એનો ગુણધર્મ નહોતો. એમ અહીંયા આગળ ભગવાન કહે છે આસુરી જે જીવ હોય એ આસુરી જીવ એ એમાંથી ગુણગ્રાહી થઈ શકતા નથી. આ પહેલું કારણ. આપણો પ્રશ્ન ફરી એક વખત વિચારીએ. પ્રશ્નની અંદર એમ પૂછ્યું કે નિશ્ચય તો હોય પણ રૂડા ગુણ આવતા નથી અને માન ને ઈર્ષા વગેરે જે અંતરશત્રુઓ છે તે દિવસે દિવસે વધતા જાય છે એનું કારણ. અહીંયા મહારાજ કહે છે કે જેના પોતાના જે ગુણ હોય તે તો એના એવા જ રહે. કયા ગુણ? પ્રાકૃતિક ગુણ. અહીંયા આગળ જે ગુણ ગ્રહણ કરવાના છે એ ગુણની વાત નથી, પણ જે પોતાના પ્રાકૃતિક સ્વાભાવિક જે ગુણ રહ્યા છે કયા ગુણ ગ્રહણ કરવા એ પાત્રતાને માટે, એ પાત્રતાને આધારિત છે. અને એ પાત્રતામાં મહારાજે કીધું કે જો અફીણ લાવીએ અને સાકર લાવીએ અથવા તો શિંગળીઓ વસનાક લાવીએ, વિષ લાવીએ કે અમૃત લાવીએ તો એ પોતાના ગુણધર્મ મુકતા નથી ભલે એને ભગવાનના થાળમાં ધરાવ્યા હોય. એટલે સત્સંગનો યોગ થયા પછી આ છે ને વાલા ભક્તો સામાન્ય સિદ્ધાંત છે. આમાં શાસ્ત્રોએ એક વિકલ્પ પણ બતાવ્યો છે, એ વિકલ્પને પણ આગળ વચનામૃતના અનુસંધાનમાં સમજવો પડશે. અહીંયા જે બતાવ્યો છે આ જે સત્ય શૌચાદિક ગુણ આવે એ કોણામાં આવે, તો જેને પ્રાકૃતિક ગુણધર્મ સદગુણ ગ્રહણ કરવાની છે એટલે દૈવી જીવ હોય એને સહજતાથી એ ગુણ આવે છે અને આસુરી જીવ હોય એને સહજતાથી એ ગુણ આવતા નથી. આ સામાન્ય ન્યાયિક સિદ્ધાંત છે, આ જનરલ લો છે. એટલે જનરલી આ એપ્લિકેબલ થાય, આપણે પ્રથમ દ્રષ્ટિએ જોવું હોય તો આપણે વિચારવું પડે કે સત્ય જે સત્ય શૌચાદિ જે ગુણો છે કોણામાં આવે, તો પાત્રતા હોય, ગુણવાન હોય, એને ગુણ ગ્રહણ કરવાની જેનામાં એવી શક્તિ રહેલી છે એને જ્યારે સત્સંગરૂપી યોગ થાય, ભગવાનના સાનિધ્યરૂપી નિશ્ચય જ્યારે સંબંધ થાય ત્યારે એ નિશ્ચય કરીને એવા જીવની અંદર, દૈવી જીવની અંદર ગુણ સરળતાથી આવે છે. પણ આસુરી વૃત્તિવાળા જીવ હોય જેની પાત્રતા નથી, જે લીમડા જેવા કડવા જ હોય, એ કડવા, આ તો દ્રષ્ટાંત, બાકી લીમડોને ઔષધિ ગણવામાં આવે છે પણ અહીંયા તો સમજાવવા માટે આ એક દ્રષ્ટાંત આપું છું. બંનેના ગુણધર્મની ભિન્નતા, શેરડીનો ગુણધર્મ અને લીમડાનો ગુણધર્મને સમજાવવા માટે, દૈવી જીવ અને આસુરી જીવનો ગુણધર્મને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપું છું. એટલે અન્યથા બીજો કોઈ અર્થ નથી, પણ જે જેનો ગુણધર્મ હોય એ પ્રમાણે એમાંથી ગુણ ગ્રહણ કરે છે. એટલે પ્રાકૃતિક ગુણની સાથે સંબંધ જ્યારે ભગવાનનો યોગ થાય છે ત્યારે ભગવાનના જે ગુણ છે એ પ્રાકૃતિક ગુણ જ જ્યારે નથી ગ્રહણ કરવાના તો એની અંદર એ ગ્રહણ થતા નથી. એ દ્રષ્ટાંત મહારાજ અહીંયા સમજાવ્યું. જેમ વિષ્ણુ ગુણધર્મ છે એ મારકનું કામ કરે છે અને એ મારકના કામની અંદર અમૃતત્વનું પ્રાપ્ત ન થાય, પછી ભલે ભગવાનના ધર્મ થાળમાં ધરાવ્યો હોય તો એના પ્રકૃતિક જે સ્વાભાવિક ગુણ છે એ છોડતું નથી. એટલે પ્રાકૃતિક સ્વભાવ, એટલે પાત્રતાની વાત કરું છું કે પાત્રતા ન હોય ત્યાં સુધી ભગવાનનો સંબંધ થાય. હવે અહીંયા આગળ વિકલ્પ એક સમજવો પડશે, આ વિકલ્પ જરૂરી છે સમજવો કારણ કે આપણા શાસ્ત્રોએ એની અંદર બહુ સુંદર વિકલ્પ સમજાવ્યો છે. ભગવાને એમ કીધું કે કુપાત્ર જીવ હોય પણ સત્સંગમાં યોગમાં આવે તો એ સુપાત્ર થવાની સંભાવના છે. હવે અહીંયા આગળ પાછું વિપરીત 180 ડિગ્રી ફર્યું. એ પહેલું વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે એમ બતાવ્યું કે જેનો યોગ થાય, જેનો સંબંધ થાય એના ગુણ આવે. બીજા પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજે એમ બતાવ્યું કે જેવો જેનો પ્રાકૃતિક ગુણ હોય એ દૈવી જીવ હોય તો જ ગુણ આવે, આસુરી હોય તો ન પણ આવે. તો પછી ભગવાનનો યોગ થાય અને તો એનું પ્રધાનપણું ક્યાં ગયું? કારણ કે ભગવાનનો યોગ થાય તો આસુરીને પણ આવવા જોઈએ ગુણ. પણ મહારાજ કે છે ના, એના પ્રાકૃતિક જે પાત્રતાના ગુણ છે, એના સ્વાભાવિક ગુણ છે, એ જ જ્યારે ગુણગ્રાહી થવાના નથી તો એને મેં એવા ગુણ આવતા નથી. તો આપણને એવો પણ તર્ક થાય કે એવા આસુરી જે કુબુદ્ધિવાળા જીવ હોય, કુપાત્ર જીવ હોય, એને સત્સંગનો અવકાશ જ નથી પછી તો. પણ એવું નથી, રચનામૃતને બહુ વિસ્તારથી સમજવા જેવું છે.
મહારાજે એવું કીધું કે પ્રાકૃતિક જે ગુણ રહેલા છે એ તો એના સહજ સ્વાભાવિક ગુણ રહેલા છે, એટલે જનરલ લોની અંદર એને આ લાગુ કરે તો એને જેવા જેની પાત્રતા એવે એને ગુણની પ્રાપ્તિ થાય, આ જનરલ લો છે. પણ આપણા શાસ્ત્રોએ તો વિકલ્પ કર્યો છે, અને વિકલ્પને સમજીએ તો કોઈ કુપાત્ર જીવ હોય અને એને સત્સંગનો યોગ થાય, અને સત્સંગના યોગે કરીને જ્યારે સત્પુરુષના અનુગ્રહથી કરેલા ઉપદેશને ગ્રહણ કરે, જ્યારે સંત સમાગમે કરીને, શાસ્ત્ર સમાગમે કરીને, સત્પુરુષોના સમાગમે કરીને એમને જે કરેલા ઉપદેશને ગ્રહણ કરે અને પોતાના ખોટા સ્વભાવને જ્યારે એ ટાળે, આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જીવની પાત્રતા કેવી છે? કુપાત્ર જીવ છે, આસુરી કદાચ હોય, સહજતાથી તો એનામાં સદગુણ આવવાના નથી, પણ કોઈ એના પૂર્વના પ્રારબ્ધે કરીને, કોઈ યોગે કરીને જ્યારે એને સત્સંગનો યોગ થયો, એને સત્પુરુષોનો સમાગમ થયો, સાધુ પુરુષનો સમાગમ થયો, શાસ્ત્રનો યોગ થયો, ત્યારે એમના યોગે કરીને જે એમને ઉપદેશ ગ્રહણ કરે, ઉપદેશ આપ્યા. અહીંયા આગળ બે વસ્તુ છે, સત્પુરુષો એટલે જે પોતે ધર્મનું પાલન કરતા હોય, જે ધર્મને અનુસરતા હોય એવા સત્પુરુષો, એનો યોગ થાય, એની પાસે એના ઉપદેશને ગ્રહણ કરે. એ કયા ઉપદેશ છે? તો જે શાસ્ત્રોએ પ્રતિપાદન કરીને જે પોતાના ખોટા સ્વભાવ, એટલે જે પોતાની ખોટી સમજણ હોય, ખોટો સ્વભાવ હોય, અંતઃશત્રુ હોય, એ બધાનું ખંડન કરે એવો ઉપદેશ, એ ઉપદેશને શ્રવણ કરીને પોતાની અંદર રહેલો જ્યારે ખોટો સ્વભાવ, એ સ્વભાવને પોતે પોતાના દોષને જ્યારે ટાળે ત્યારે, અને ટાળીને પાછા એ ઉપદેશને અનુસરે, કયા ઉપદેશને? જે ઉપદેશ જીવાત્માને પરિવર્તન કરાવે છે, ખોટા દોષોને ટાળીને જે સદગુણો છે એને અનુસરવાનો પ્રયત્ન કરે, એવી રીતે જ્યારે એ સત્યને અનુસરે ત્યારે એનામાં એ સત્પાત્રને, એ સુપાત્રતાને એની અંદર આવે છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કુપાત્ર હોવાથી નહીં તો, એટલે નહીં તો શું થાય, કુપાત્ર વ્યક્તિ નિરાશ થઈ જાય કે અમારા માટે તો કોઈ વિકલ્પ જ નથી, અમારી તો પાત્રતા જ નથી, એટલે અમને તો આ સદગુણો આવવાના જ નથી. એવું નથી. જો એવા કુપાત્ર જીવને સત્સંગનો યોગ થાય, સત્પુરુષોનો યોગ થાય, શાસ્ત્રનો યોગ થાય, અને શાસ્ત્રની અંદર જે ઉપદેશ આપેલો છે, જે સત્ય સિદ્ધાંત બતાવ્યા છે, એને જો કુપાત્ર જીવ અનુસરે અને પોતાના સ્વભાવને, પોતાની સમજણને જ્યારે પરિવર્તિત કરે, જ્યારે ખોટા સ્વભાવને ટાળે અને સદગુણ જ્યારે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, તો એ પરિવર્તન થાય છે, એ આસુરી જીવ એ દૈવી થઈ શકે છે. અને એનો બીજો વિકલ્પ પણ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે કે માની લો કે દેવ, આ તમને એમ લાગશે કે આ વચનામૃતમાં ક્યાંથી આવ્યું, પણ આગળનું વચનામૃત વાંચશું ને એટલે આ સિદ્ધાંત સમજાશે, આગળનું વચનામૃત વાંચશું એટલે આ સિદ્ધાંત સમજાશે. જો પહેલો સિદ્ધાંત જનરલ શું જોયો આપણે, કે પાત્રતા હોય એને ભગવાનનો સંબંધ થાય તો એનામાં ગુણ આવે, પણ પાત્રતા પણ કેવી? તો મહારાજે કીધું અમૃત જેવી હોય કે વિષ જેવી છે એને જોઈ લેવી પહેલા. અમૃત જેવી હોય તો એને ગુણ સદગુણ ગ્રહણ કરશે, દૈવી જીવ હશે તો એ ગુણગ્રાહી થશે, આસુરી હશે તો એને ભગવાનનો સંબંધ થયા છતાં પણ થશે નહીં. હવે આસુરી જીવને પોતાના કલ્યાણનો જો ખપ હશે તો એને કેવું એનો વિકલ્પ મળશે? તો એને જ્યારે સત્સંગનો યોગ થાય તો એને પોતાના સ્વભાવને ટાળવા, ખોટા સ્વભાવને, એને પોતાના અંતઃશત્રુને ટાળવા, અને જે સદમાર્ગ શાસ્ત્રોએ બતાવ્યો છે, જે સંપ્રદાયના સિદ્ધાંતો શાસ્ત્રોની અંદર નિરૂપણ થયા છે, જે ભગવાને આજ્ઞા કરી છે, અને એ આજ્ઞાનો જે સત્પુરુષોએ ઉપદેશ કરેલો છે, એનું જ્યારે અનુસરણ કરશે તો એના જીવનની અંદર પરિવર્તન આવશે, આસુરીપણું ત્યાં ગૌણ થશે અને દૈવીપણું ત્યાં એના ઉપર એને પ્રાપ્ત થશે. આ એક વિકલ્પ છે. અને બીજો વિકલ્પ સાવધાનીનો બતાવ્યો મહારાજે. મહારાજ કે પૂર્વના કરે કરીને દૈવી જીવ હોય, સુપાત્ર જીવ હોય, પણ જો એને પ્રમાદ આદિ, માન ઈર્ષા વગેરે જે અંતરશત્રુઓ જ્યારે એની અંદર જ્યારે પ્રભાવી થઈ જાય, હાવી થઈ જાય, અને એવા દોષયુક્ત જ્યારે થાય એટલે જીવાત્મા અહંકારી થાય, અને એવા અહંકારી જ્યારે જીવાત્મા થાય ત્યારે એ અહંકારે કરીને એ પોતે દોષયુક્ત થાય છે, અને અહંકારના દોષે કરીને ન કેવળ પોતાનું અહિત કરે છે પણ જે ભગવાનના બીજા ભક્ત હોય, ગરીબ ભક્ત હોય, એનો પણ દ્રોહ કરે છે. એટલે એ પણ જ્યારે ધર્મ મર્યાદાની વાત કરે એટલે એની અવગણના કરે, એનો તિરસ્કાર કરે, એનો દ્રોહ કરે. અહીંયા આગળ મારા ગરીબનો અર્થ, અહીંયા ગરીબ ભક્તનો વચનામૃતમાં આગળ શબ્દ મહારાજે વાપર્યો છે, ગરીબ ભક્તનો જે ઉપર વાપર્યું ને વચનામૃતની અંદર મહારાજે શું શબ્દ વાપર્યો, કે આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપ આવે તોય પણ પોતાનો સ્વભાવ મૂકે નહીં. જે આસુરી તત્વ હોય પોતાનો સ્વભાવ મૂકે નહીં, જો સ્વભાવ મૂકે તો એ આસુરીપણું રહેતું નથી, આ વિકલ્પ છે. એટલે સિદ્ધાંતને વચનામૃતને આ રીતે સમજવું પડશે કે આસુરી જીવ હોય, સામાન્ય ધર્મ એવો છે કે આસુરી જ પોતાનો સ્વભાવ મૂકવાનો નથી, અને સ્વભાવ ન મૂકે ત્યાં સુધી એનામાં ગુણ આવવાના નથી. જો સ્વભાવ મૂકે તો એનામાં ગુણ આવવા સંભાવના છે. અને જ્યારે સ્વભાવ ન મૂક્યો હોય ત્યારે કેવું વર્તન કરે, પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે અને એનું ભૂંડું થાય. મહારાજ કે એક તો પોતાનું તો અધર્મનું આચરણ તો કરે જ, પણ ભક્ત અહીં આગળ ગરીબ ભક્તનો અર્થ માત્ર આર્થિક નથી, આર્થિક પણ હોઈ શકે, પણ આર્થિકની સાથે સાથે સમજણ. અહીંયા મહારાજે જે સ્વભાવની ગરીબાઈ બતાવી છે, ઘણા ભક્તો કેવા હોય કે સારા સત્સંગી હોય પણ ઉંમરમાં નાના હોય એટલે બીજા એને દબાવતા હોય, ઘણી વખત આર્થિક સ્થિતિ નાના હોય, ઘણી વખત બોલી ના શકતા હોય બિચારા. હરિભક્તો એવા સરળ હોય, એવા સ્વભાવના ગરીબ હોય કે એ પોતે સત્ય સમજે છે, જાણે છે, પણ એની અભિવ્યક્તિ નથી કરી શકતા, એવી રીતે સ્વભાવે ગરીબ એવા જે ભગવાનના સાચા ભક્ત હોય, જે સ્વભાવ સમજણ હોશિયારીથી ગરીબ હોય, એને બિચારાને મહારાજ કીધું ને આગળ વચનામૃતમાં સમજાયું, ઝીણી બુદ્ધિવાળા જાડી બુદ્ધિવાળા એ વિવેક સમજાવ્યો ને મહારાજે, વ્યવહાર એ બહુ કુશળ હોય, બહુ હોશિયાર હોય, સારા સારા વેપાર ધંધા કરતા હોય, સારી મોટી પદવીને પામ્યા હોય, આ બધા હોશિયાર કહેવાય, અને બિચારો સરળ સ્વભાવવાળો હોય, ભગવાનનો ભક્ત છે પણ એને વ્યવહારિક એટલી સૂઝબૂઝ નથી, એટલે બીજી રીતે સ્થિતિની અંદર ગરીબ હોય. તો મહારાજ કે એવા ગરીબ ભક્તોનો દ્રોહ પણ કરે છે ઉંમરની અંદર. અહીંયા મહારાજે ઉંમરને પણ સમાવેશ કરી છે, ગરીબાઈની અંદર ઉંમર અવસ્થા પણ, શક્તિ અમર, શારીરિક શક્તિ, કોઈને સત્તા મળી છે, સત્તા શક્તિનો પણ. કે તમને એમ થશે કે આ બધા શબ્દ લાલજી મહારાજ ક્યાંથી આવ્યા, પણ આગળ વચનામૃતમાં જે મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે ને, દ્રષ્ટાંત એનું પ્રતીક બતાવે છે. કારણ કે મહારાજે આગળ પ્રહલાદજીનું દ્રષ્ટાંત આપ્યું છે, પ્રહલાદજી તો રાજાના કુંવર હતા, એ ક્યાંથી ગરીબ થયા? એટલે ગરીબાઈનો અર્થ આપણે સમજવો પડશે ને. ગરીબ હરિભક્ત, પ્રહલાદજી તો ક્યાં ગરીબ હતા? એ તો રાજાના કુંવર હતા, સામર્થ્યવાન હતા, પણ અહીંયા ઉંમરની અંદર ગરીબ હતા એટલે દબાઈ ગયા હતા, રાજાના સત્તાની આગળ એ દબાણ હતા. એટલે અહીંયા આગળ ગરીબાઈનો અર્થ માત્ર ધન સંપત્તિ નથી, આ સ્પષ્ટીકરણ એટલા માટે. સ્વભાવથી ગરીબ, જે સમજણથી ગરીબ, પોતાની સ્થિતિથી ગરીબ, એવી રીતે જે ગરીબ હરિભક્ત હોય એનો દ્રોહ કરે છે. અહીંયા મહારાજ કીધું ને એટલે એનું ભૂંડું થાય છે. કેમ ગુણ નથી આવતા? આપણે પ્રશ્ન પુનઃ જોઈએ. નિશ્ચય તો છે તો પણ રૂડા ગુણ આવતા નથી, અને માન ઈર્ષા વગેરે વધતા જાય છે, ઘટતા તો નથી પણ ઉલટાના વધતા જાય છે. એનો ઉત્તર મહારાજ અહીંયા આગળ એમ સમજાવે છે કે જો એની પોતાના જે ગુણધર્મ છે, આસુરી અને દૈવી એવા ગુણધર્મ છે, જો આસુરી જીવ હશે તો એ ભગવાનના યોગમાં આવ્યા પછી પણ એ ગુણગ્રાહી થતો નથી, અને જો ગુણગ્રાહી થાય તો એ આસુરી રહેતો નથી. એ વિકલ્પને પણ ધ્યાનમાં રાખજો. જો આસુરીપણું હોય અને સત્સંગનો યોગ થાય, અને જો સત્સંગને, સત્ય સિદ્ધાંતને જો અનુસરે, ભગવાનના શબ્દોને, શાસ્ત્રના વચનને જો અનુસરે, તો એના જીવનું પરિવર્તન થાય છે, આસુરી મટીને દૈવી થઈ શકે છે. એટલે એનો નિષેધ નથી, પણ જો એ કરે તો, ન કરે, જે સહજ છે એ સહજતાથી ન કરે તો એનામાં એવા ગુણ આવતા નથી. અને જો દૈવી હોય, મહારાજ કે એવું નથી દૈવી અહંકારી થઈ જવું કે ભાઈ અમે તો દૈવી જીવ છીએ, સત્સંગી છીએ, ભગવાનના ભક્ત છીએ, એટલે અમારું કોઈ વાળ વાંકો નહીં કરે. મહારાજ અહીંયા પણ સાવધાન કરે છે, જો દૈવી જીવ હોય ને અહંકારી થાય, અહંકારી કેનાથી થાય? માન, ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા જયારે અંતઃશત્રુઓ જયારે હાવી થઈ જાય, પોતે હું સારો ભક્ત છું એનું માન આવી જાય, હું સારો, હું હોશિયાર છું એનું જયારે અભિમાન આવી જાય, કોઈના પ્રત્યે કોઈનું સારું થતું હોય, કોઈના વખાણ થતા હોય તો એ ન સહન કરે, એની અંદર ઈર્ષા થઈ જાય, આવી રીતે જયારે અંતઃશત્રુ હાવી થઈ જાય તો દૈવી જીવ હોય તો પણ એ આસુરી થઈ જાય છે. એટલે દૈવી ને આસુરીનો ભેદ ખાસ સમજવા જેવો છે. દૈવી જીવે બહુ છકવાની જરૂર નથી, સાવધાની એને પણ રાખવાની છે, અને આસુરી જીવે નિરાશ થવાની જરૂર નથી, એ પણ જો સાવધાન રહે તો ભગવાનનો ભક્ત થઈ શકે છે. આ બહુ સત્ય સિદ્ધાંત શાસ્ત્રો બધું. નહીંતર એવું થાય ને કે જે સારા હતા એ સારા રહે, ખરાબ ક્યારે સારા થાય જ નહીં. અને સંપ્રદાય અને સત્સંગનો હેતુ તો ખરાબને સારા કરવાના છે. મહારાજે કીધું અધમને ઉધારવાના છે, પામર પતિતને ઉધારવાના છે. તો જો આ સિદ્ધાંતને ન સમજીએ તો પામર પતિતનો ક્યારે ઉદ્ધાર થાય નહીં, અધમનો ક્યારે ઉદ્ધાર. તો મહારાજનું બિરુદ છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે, તો અધમનું ઉદાહરણ કેવી રીતે થાય? તો આ સિદ્ધાંતને એટલે મેં કીધું 180 એટલે 360 થઈને પાછા આપણે ત્યાં આવી ગયા. જેને જિયોગ્રાફી ભણ્યા છો ને, એંગલ શીખવાડતા હતા 90 ડિગ્રી, 180 ડિગ્રી, અને જ્યારે 180 ડિગ્રીનું સંપૂર્ણ ચક્ર થાય એટલે પાછું 360 થાય, એટલે ક્યાં આવી જઈએ? પાછા મૂળ પોઈન્ટ ઉપર. હવે મૂળ પોઈન્ટ અહીંયા વચનામૃતમાં સમજીએ. પહેલો સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, એના ઉત્તરની અંદર મહારાજે કીધું કે નિશ્ચય ભગવાન જેવા ગુણ, એટલે ભગવાનના સાધર્મ પણ સદગુણો ક્યાંથી આવે? તો મહારાજે કીધું ભગવાનનો જેને દ્રઢ નિશ્ચય હોય અને નિશ્ચયને આધારિત જ્યારે ભગવાનનો સંબંધ હોય અને એ સંબંધની સાથે જો પાત્રતા હોય તો એ જીવાત્માને એવા ગુણ આવે છે. આ પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, મહારાજે કીધું એમાં સંબંધ થયા પછી પણ જો પોતે આસુરી જીવ હોય અને જો સહજ પોતાની પ્રકૃતિ ન બદલવા પ્રયત્ન કરે તો એનામાં સદગુણો આવતા નથી, ભલે સત્સંગનો યોગ થયો હોય, ભગવાનનો આશ્રય થયો હોય તો પણ. અને જો દૈવી જીવ હોય એ ભગવાનના સાનિધ્યને સંબંધમાં આવ્યા પછી એ પોતાને એમાંથી ગુણ ગ્રહણ કરે છે, કારણ કે એની પાત્રતા છે. જેમ શેરડીનું આપણે મરચાનું લીમડાનું દ્રષ્ટાંત આપણે સમજ્યા. અને હવે મહારાજ અહીંથી એક સિદ્ધાંતની બીજી પણ વાત કરે છે, આસુરી જીવ હોય પણ જો સદુપદેશને ગ્રહણ કરીને શાસ્ત્ર વચનને ગ્રહણ કરીને પોતાનું અંગને જો પરિવર્તન કરે તો એ પણ દૈવી થઈ શકે છે. અને દૈવી જીવ જો ગાફલત રાખે કે અમે તો ભગવાનના ભક્ત છીએ, અહંકારી થાય, માની થાય, તો ભગવાન કહે છે એનો પણ, અને એ માનમાંથી પોતાનું તો હિત કરે છે પણ એ બીજાનો દ્રોહ પણ કરે અને દ્રોહથી પણ અતિ ભૂંડું થાય. અને એના માટે મહારાજે આ સિદ્ધાંતને અહીંયા આગળ સમજાવ્યું. એટલે બંને દૈવી હોય કે આસુરી જીવ હોય, દરેકે ગુરુ અહીંયા સિદ્ધાંત એ સ્થાપિત થયો કે દુર્ગુણોનો ત્યાગ કરી સદગુણોની પાત્રતા કેળવવી અને ભગવાનનો આશ્રયને દ્રઢ કરવો તો જ ભગવાન એના ઉપર અનુગ્રહ કરે છે. અને એ વાતને અહીં આગળ મહારાજ સિદ્ધાંત રૂપે આગળ આપણને સમજાવે છે. તો અહીં આગળ ભગવાન શા માટે મહારાજે જે વચનામૃતમાં આગળ લખ્યું કે અને તે ગરીબ ભક્ત હોય એનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, એના કરીને એનામાં ગુણ આવતા નથી. કે દ્રોહ કેવી રીતે કરે તો અહીં આગળ મહારાજે પહેલા દ્રોહ કેવી રીતે કરે એ સમજીએ અને ભૂંડું કેવી રીતે થાય એ પછી સમજીએ. તો દ્રોહ કેવી રીતે કરે તો જે ભક્તની સાચી વાત છે એનો અસ્વીકાર કરી તિરસ્કાર કર્યો એનો દ્રોહ કર્યો કહેવાય. ભક્તની પ્રહલાદની સાચી વાત હતી કે ભગવાનનો ભક્તિ તો ભગવાનની કરવી, પણ એ ન સ્વીકારી અને ઉલટાનું એને દંડિત કર્યા. આમ તો બહુ સુંદર વિસ્તારથી ભાગવતજીની અંદર એનું વિશ્લેષણ આવે છે, પણ વચનામૃતના આધારે આપણે જોઈએ શા માટે દ્રોહ એ રીતે કરે કે એને દબાવે, એની વાતને ખંડન કરે એનો દ્રોહ કર્યો કહેવાય. અને એ વાતને દબાવીને અધર્મની વાતનું પ્રતિપાદન કરે એ રીતે દ્રોહ કરે. તો ગરીબ જે ભક્ત હોય, હરિભક્તની સત્ય હરિભક્ત હોવા છતાં પણ એનું અપમાનિત કરી, એની વાતને તિરસ્કૃત કરી, એની સત્ય સિદ્ધાંતની વાતનો અસ્વીકાર કરી અને પોતાની જે ખોટી વાત છે એનાથી એને દબાવવા પ્રયત્ન કરે એ એનો દ્રોહ કર્યો કહેવાય. એવી રીતે દ્રોહ કરે એટલે શું થાય કે પોતાની અંદર જે તક હતી સ્વભાવ સુધારવાની એ પણ ટળી ગઈ. કારણ કે તમે સત્સંગનો સાથ હરિભક્તનો યોગ થયા પછી પણ તમે સ્વભાવ ન ટાળી શકે, પોતાનો જે આસુરી ગુણ હતું એ ન છૂટી શકે, અને એટલા માટે એનો દ્રોહ થયો અને વધારે ભૂંડું થયું. હવે શા માટે એનું કારણ પણ મહારાજ અહીંયા બતાવે છે. શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યારે તેટલી સામર્થ્ય જણાવે છે, માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. દરેકની અંદર, જીવ પ્રાણી માત્રની અંદર, અને આમ તો આપણે પૂર્વે વચનામૃતની અંદર સમજાયા હતા કે દરેકની અંદર ભગવાન વ્યાપકપણે, અંતર્યામીપણે અને નિયંતાપણે દરેકની અંદર વ્યાપ કરીને રહ્યા છે. આપણે જ્યારે સૃષ્ટિના રચનાનું માયા બ્રહ્મ પરબ્રહ્મની જ્યારે આપણે રીત સમજતા હતા, સૃષ્ટિની જે તત્વો 24 તત્વોનું જ્યારે રીત સમજ્યા હતા ત્યારે વચનામૃતમાં આ વાતને વિસ્તારથી સમજાતા, એટલે પુનરાવર્તિ નથી કરતો, પણ ભગવાન એમાં લખ્યું વચનામૃતની અંદર કે વ્યાપકપણે, અંતર્યામીપણે, નિયંતાપણે મહારાજ સર્વની અંદર વ્યાપ થઈ રહ્યા છે, એમ જીવ પ્રાણી માત્રની અંદર વ્યાપ થઈ રહ્યા છે. અને એ વાતને સિદ્ધાંત એનું છે, મહારાજ જ્યાં જેટલું પોતાને પ્રકાશવા સામર્થ્ય પ્રકાશવા ઈચ્છે એ રીતે ભગવાન સામર્થ્ય જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તો ભગવાનનું અપમાન થાય છે. ભક્તના હૃદયની અંદર તો અવશ્ય રહેલા છે, જો કણકણની અંદર ભગવાનનો વાસ હોય, એનું વ્યાપકપણું હોય, તો ભક્તની અંદર તો અવશ્ય છે, કારણ કે ભગવાનનો ભક્ત છે, ભગવાનને સમર્પિત છે અને ભક્તની અંદર જ હોય. એટલે એનો અર્થ એવો નહીં કે જીવ પ્રાણી માત્રની અંદર કોઈ આસુરી, આ વાતને પણ એટલા માટે સમજવી પડે, કોઈ આસુરી કર્મ કરતા હોય તો આપણે કહીએ એની અંદર પણ ભગવાન રહ્યા છે, નહીં. ભગવાન રહ્યા છે એનો અર્થ છે ભગવાન સ્વતંત્ર છે, અને જે ભક્તિ કરે, જે પવિત્રતા રાખે, જે એવી સ્થિતિ રાખે એની અંદર ભગવાન વ્યાપકપણે કરીને રહી શકે છે. આસુરી વ્યક્તિ પણ જો પોતાના જીવનને પરિવર્તન કરે તો ભગવાનનો એના અંતરમાં પણ વાસ થાય, પણ એ કરે તો ભગવાનને અવકાશ છે જવાનું, વ્યાપક છે પણ એ સ્વતંત્ર છે. એટલે એવી જગ્યાએ પરમાત્મા દુર્કર્મ દુષ્કર્મ થતા હોય એમાં ભગવાન હોતા નથી. એટલે આ સાવધાની સાથે સિદ્ધાંતને સમજીએ. તો અહીંયા આગળ મહારાજે લખ્યું, માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય ત્યારે તે અપમાન કરનારનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશ્યપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, અને એવો બળવાન હતો, કેવો બળવાન હતો કે ત્રિલોકની અંદર આ ત્રણ લોકની અંદર એનું સામ્રાજ્ય એને સ્થાપિત કર્યું હતું, એને પોતાને વશ કરી રાખી હતી. પણ તેણે જો પ્રહલાદનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થઈ હિરણાકશ્યપનો નાશ કરી નાખ્યો. એટલે જે મેં કીધું ને ઉપર, ગરીબ ગરીબનો દ્રોહ કરે, એટલે મેં આ દ્રષ્ટાંત આપ્યું હતું કે ગરીબ એટલે માત્ર આર્થિક રીતે ગરીબ નહીં. મેં કીધું પ્રહલાદજી તો રાજાના કુંવર હતા, એટલે આર્થિક ગ્રહિત નહીં, સમજણથી સ્થિતિની અંદર જ્યારે બીજા જ્યારે તેને દબાવવા પ્રયત્ન કરે, સત્યવાતને દબાવીને અસત્યને ઉપર હાવી થવા પ્રયત્ન કરે એની ગરીબાઈ. તો અહીંયા આગળ સમજણથી ગરીબાઈ. અને આમ તો જો કે શ્રીમદ ભાગવતજીની અંદર સપ્તમ સ્કંદની અંદર પહેલા અધ્યાયથી દસમા અધ્યાય સુધી ભગવાન નરસિંહના પ્રાગટ્યનું અને પ્રહલાદજીનું હિરણ્યકશ્યપનું ખૂબ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે. એમાં વિશેષ કરીને આઠમા અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતજીના આઠમા અધ્યાયની અંદર નરસિંહ ભગવાનના પ્રાગટ્યની વાત લખી છે. આપણે કથા તો કાયમ સાંભળીએ છીએ અને ઘણી વખત પ્રહલાદજીનું આખ્યાન આપણે સાંભળ્યું હશે, એટલે સંક્ષિપ્તમાં એની વાત જો સમજીએ તો આપણે સૌ જાણીએ છીએ ભગવાનના બહુ એકાંતિક ભક્ત પ્રહલાદજી હતા. હિરણ્યકશ્યપે એમને ઉપર ખૂબ અત્યાચાર અને એમને હનન કરવા માટે એટલે એમની હત્યા કરવા માટે એને ઘણા પ્રયત્નો કર્યા અને છેવટે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. તમે જુઓ તો એમાં શાસ્ત્રમાં ભાગવતજીની અંદર એવું લખ્યું વિચિત્ર રૂપે, ન પૂરા મનુષ્ય ન પૂરા નરસિંહ, એવું વિચિત્ર રૂપ ધારણ કર્યું. વિચિત્ર એટલે જે સામાન્ય નથી, એવું વિચિત્ર એટલે આમ વિયર્ડ નહીં પણ વિચિત્ર એટલે સમથિંગ અનએક્સેપ્ટેબલ, કે ભાઈ આવું આવું સાંભળ્યું નહોતું કોઈ દિવસ ભગવાન. કાં તો આપણે મનુષ્ય જોયા હોય કાં તો પ્રાણી જોયા હોય પણ મહારાજે એવું સમન્વય કર્યો. અને પ્રકૃતિનો એક નિયમ છે કે પ્રગટ થવું હોય, કોઈ જન્મ લેવો હોય તો આપણે અંડજ છે કે શરીરનું ઉત્પત્તિ થાય છે, જેમ બાળકનો ગર્ભથી જન્મ થાય, ઈંડામાંથી જન્મ થાય, એવી રીતે દરેકના પ્રકૃતિક એક નિયમ છે. પણ થાંભલામાંથી કોઈ પ્રગટ થાય એવું પ્રકૃતિનો નિયમ નથી. એટલે ભગવાને વિચિત્ર, જેનું ચિત્ર જેની વર્ણન ન થઈ શકે એવું ભાગવતજીની અંદર લખ્યું, વિચિત્ર રૂપ લીધું કે ન પૂરા સિંહ હતા ન પૂરા મનુષ્ય હતા. અને એની પણ કથા આપણે જાણીએ છીએ કે હિરણ્યકશ્યપે વરદાન લીધું હતું કે મને દિવસે રાત્રે ઘરમાં બહાર અસ્ત્રથી શસ્ત્રથી માણસ અસુર પ્રાણી એટલે આ બધા મારો વધ ન કરી શકે. એટલે આ બધાએ વરદાનને જીવતું પણ રાખ્યું ભગવાને અને પ્રહલાદનું રક્ષણ કરીને હિરણ્યકશ્યપનો વધ કરવા માટે ભગવાને જે અવતાર લીધો જેને આપણે નરસિંહ અવતાર કહીએ છીએ. તો ભગવાને થાંભલામાંથી પ્રગટ થયા અને થાંભલામાંથી નરસિંહ રૂપે લઈ અને હિરણ્યકશ્યપનો ત્યાં વધ કર્યો. એટલે આઠમા અધ્યાયની અંદર એ પ્રગટ ભાગવતજીની અંદર વિસ્તારથી વર્ણન છે. પણ એ પ્રસંગનો મહારાજ અહીંયા યાદ કર્યો અને મહારાજે કીધું કે ભગવાનના ભક્ત પ્રહલાદજી હતા, વયમાં નાના હતા, વયમાં પોતે સત્તા ઉપર નહોતા, સત્તા ઉપર રાજા હિરણ્યકશ્યપ હતા, એટલે સત્તા ઉપર ન હોવાને કારણે, સત્તાથી નિર્બળ હોવાને કારણે ગરીબ સત્તાથી હતા, વયથી ગરીબ હતા, સમજણની અંદર વિદ્વાન હતા. નારદજીએ ઉપદેશ કર્યો તો એ ઉપદેશને ગ્રહણ કર્યો હતો, પણ છતાંય પોતાની સત્ય સમજણ હોવા છતાં પણ સત્તાની આગળ એ શક્તિની આગળ રાજા એની હિરણ્યકશ્યપ પાસે સૈન્ય હતું અને સૈન્યના પ્રભાવની અંદર પ્રહલાદજી ગરીબ હતા. એમની પાસે સૈન્ય નહોતું, એક ભગવાનનું બળ હતું, બીજું કાંઈ નહોતું, એક ભગવાનનો નિશ્ચય હતો, બીજું કાંઈ નહોતું. એટલે આ બધા તત્વોએ કરીને જ્યારે ગરીબ હતા એટલે માટે અહીંયા આગળ મહારાજે લખ્યું ગરીબ ભક્તનો દ્રોહ કરે, એટલે અહીંયા લખ્યું પ્રહલાદજીનો દ્રોહ કર્યો. કેવી રીતે? કે એમને ભક્તિમાં અવરોધ ઉભો કર્યો, એમની સત્યવાદનો અસ્વીકાર કર્યો, એમની સત્યવાદનો તિરસ્કાર કર્યો અને એટલું જ નહીં એમને દંડિત કર્યા. એવી રીતે એમને જ્યારે પોતે ધર્મને દંડિત કર્યા, ભગવાનને દંડિત કર્યા, શિક્ષા તો પ્રહલાદને કરતા હતા, હાથીના પગની નીચે લાવવા, પર્વત ઉપરથી ફેંકવા, વિષ આપવું, સાપનો સાપની વચ્ચે મૂકી દેવા, આ બધા અત્યાચારો કર્યા અને છેવટે અગ્નિની અંદર એમને હોમવાનો પ્રયત્ન કર્યો. એવા બધા જે કાંડ કર્યા અથવા તો જે દુર્વ્યવહાર કર્યા એ તો પ્રહલાદજી જોડે થયા. પણ પ્રહલાદજીના હૃદય, કારણ કે ભગવાનના ભક્ત હતા એટલે એમના હૃદયની અંદર ભગવાનનો પણ એમને દ્રોહ કર્યો. અને એટલા માટે એ મહારાજ કહે છે કે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થઈને હિરણ્યકશ્યપનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબ પણ પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. જે પણ ભગવાનના ભક્ત હોય એને પોતે સ્વભાવે કરીને ગરીબ પણ રાખવું, પોતાની સ્થિતિવાળા ભક્તો આ ખાસ સમજો કેવી રીતે અવગુણ નથી આપણા ટળતા, કારણ કે આપણે પોતાના સ્વભાવની અંદર ગરીબાઈ નથી લાવતા, દાસત્વ પણ નથી લાવતા. ગરીબાઈનો અર્થ થાય દાસત્વ પણ. આપણે જે દિવસ ભગવાનના દાસાનું દાસ થવાનો પ્રયત્ન કરશું તો ભગવાનના સાચા દાસ થઈ શકશું. જો આપણે અહંકારે આવશે, એટલે માટે મહારાજે લખ્યું કે અહંકારે કરીને એ જે જીવનની અંદર જ્યારે પોતાના અવગુણો જ્યારે પ્રભાવી થઈ જાય છે ત્યારે દૈવી જીવ હોય એ પણ આસુરી થઈ જાય છે. અહીંયા મહારાજે એ દ્રષ્ટાંત આપ્યું કે વિચાર નહીં તો ભગવાનનું ઈણા કશું ને શક્તિ ક્યાંથી આવી હતી? તપ કર્યું હતું, વરદાન ક્યાંથી લીધું હતું? એ વરદાન લીધું હતું તપ કરીને, ભક્તિ કરીને લીધું હતું. હિરણ્યકશ્યપ તમે એ ભાગવતજીની અંદર તમે આગળ પાંચમા કે સાતમાં, પાંચમાં કે સાતમા સ્કંદની અંદર એનું વર્ણન કર્યું છે કેવી રીતે હિરણ્યકશ્યપે તપ કીધું, વરદાન લીધું. તો ભક્તિ કરીને વરદાન લીધું, ભગવાનનો ભક્તિ તો કરીને, પણ એ ભક્તિ કર્યા પછી અહંકાર આવ્યો એટલે દૈવીમાંથી આસુરી થઈ ગયો. વૃત્તિ કેવી થઈ ગઈ? આસુરી થઈ ગઈ. પ્રકૃતિ હતી છતાં પણ આસુરી થઈ ગઈ. નહીં તો ભક્તિને જો અનુસરતા હોત તો જે તપ કરીને વરદાન લીધું એ તપ કરીને મોક્ષ નો મેળવો હોત, પણ અહંકાર જ્યારે પ્રભાવી થયો તો મોક્ષની અપેક્ષા જતી રહી, સામર્થ્યની અપેક્ષા આવી, અને સામર્થ્યની અપેક્ષાએ કરીને સત્તા મેળવવાની અપેક્ષા આવી. આજે પણ કળિયુગની અંદર વાલા ભક્તો, ભગવાન કોઈને બુદ્ધિ આપે છે, કોઈને વાણી આપે છે, કોઈને હોશિયારી આપે છે, ત્યારે એનો સરળતા થવું જોઈએ કે મારી મને બુદ્ધિ આપી છે, મને શક્તિ આપી છે, મને ધન સંપત્તિ આપી છે, તો એનો એવો વ્યય કરું કે જેથી કરીને કોઈને ઉપયોગી થવું. જેના માટે ભગવાનને માટે આ ધરા ઉપર ભગવાન સૌનું કલ્યાણ ઈચ્છે છે, આ ધરા ઉપર ભગવાન સૌનું મંગળ ઈચ્છે છે, તો ભગવાનના એ કાર્યની અંદર હું કેવી રીતે મદદરૂપ થવું? આવું ગરીબપણું સ્વભાવની અંદર આવવું જોઈએ, પણ એ નથી આવતું. અહંકાર આવે છે, સત્તાનું માન આવે છે, સંપત્તિનું માન આવે છે, પોતાની સ્થિતિ સમજણ જ્ઞાનનું માન આવે છે, અને એ જ્યારે માન આવે છે ત્યારે બીજાનો દ્રોહ કરે, બીજા પછી સામે કીડી મકોડા જેવા દેખાય છે, અને એ કીડો મકોડાને પોતાના સત્તાના બળે કરીને સામે. કળિયુગની અંદર આપણે જોઈએ છે સત્તા શું નથી કરાવતી. સત્તા અને સંપત્તિ જ્યારે મદ એનો ચડે છે ત્યારે કેટલા કેટલા અધર્મના કામ કરે છે, અને આપણે એના પ્રત્યક્ષ અનુભવી પણ બધા છીએ. એટલે આ કળિયુગની અંદર ખાસ કરીને સાવધાનીવાળા ભક્તો, મહારાજ કહે છે એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પકડવું એવો શબ્દ રાખ્યો, પકડવું, ગરીબપણોને પકડી રાખવું સ્વભાવની અંદર, સમજણની અંદર, ભગવાનનો દાસ છું અને ભગવાનને રાજી. આ શેના માટે લખ્યું? પોતાના અંતરશત્રુને ટાળવા. ભગવાનનો નિશ્ચય છે પણ છતાંય રૂડા ગુણ નથી આવતા, અને અંતરશત્રુઓ વિકારો જે છે એ વિકારો હાવી થતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. એનું કારણ મહારાજે અહીંયા બતાવ્યું કે પોતાના પ્રાકૃતિક સ્વભાવને ત્યાગ કરીને ગુણગ્રાહી નથી થતા, ઉલટાના પ્રાકૃતિક જે સ્વભાવ ગુણ છે, અસુરી પ્રાણના જે ગુણ સ્વભાવ છે એને પોષણ આપે છે, અને એટલા માટે એ પછી એ ગરીબપણું નથી રહેતું, અને બીજા ગરીબો એટલે જે સ્વભાવે કરીને હોય એનો દ્રોહ કરે છે, ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરીને જો નુકસાન આટલું થતું હોય તો ભગવાનનો દ્રોહ કરે તો કેટલું નુકસાન થાય? મહારાજ અહીંયા બતાવે છે એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે, અને તે એ ગરીબના અપમાન કરતલનું ભૂંડું કરી નાખે છે. ભગવાન જ્યારે એ છે ને, મારા દયાળુ બહુ છે. જ્યારે આપણા મહાભારતની અંદર પ્રસંગ આવે છે, શિશુપાળે જ્યારે ભગવાનનું અપમાન કરવાનું શરૂ કર્યું તો 100 ગુના એના માફ કર્યા ભગવાને, અને 100 ગુના સુધી ભગવાને ધીરજ રાખી. બધાએ ઉકળી ગયા હતા, પાંડવો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, બધા જે જે રાજાઓ હતા બધાએ ઉકળી ગયા હતા કે મહારાજા કેમ આ સહન કરે છે, બલરામજી વગેરે બધાએ. ભગવાન સહન કરતા હતા, કરી લેવા દો એને. પણ જે એક સમય એવો આવે કે જ્યારે એનો ઘડો ભરાય એટલે મહારાજ પછી એને દંડિત પણ કરે છે. એમ અહીં આગળ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર એ જ વાત સમજાવી મહારાજ કે ગરીબનું, જે ગરીબનું અપમાન કરે છે, ગરીબ એટલે માત્ર ગરીબ આર્થિક રીતે નહીં, આ વાત પુનેવાલા ભક્તો બહુ ગ્રંથિ બાંધીને સમજો, ગરીબ એટલે આર્થિક માત્ર સ્થિતિ નથી, આર્થિક પણ હોઈ શકે, એવું નથી કે આર્થિક ગરીબનો અહીંયા પ્રશ્ન નથી, પણ આર્થિક એટલું નથી, ગરીબની અંદર એના સ્વભાવની વાત છે, એની પ્રકૃતિની વાત છે, એની સમજણની વાત છે. એવી રીતે ભગવાનનો ભક્ત હોય અને ગરીબ હોય એવી રીતે અહીંયા આગળ સમન્વય કર્યો છે મહારાજ કે ભગવાન તો ગરીબના અંતરના વિશે પણ બિરાજમાન રહ્યા છે, અને તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુભાવો નહીં. મહારાજ કે ભક્તની આ કોણે કોણા માટે આજ્ઞા કરી? ભગવાનના ભક્ત હોય તેને, જે ભગવાનના ભક્ત હોય તેને આવો સ્વભાવ રાખવો, દાસાનું દાસિન રહેવું, અહંકારી થવું નહીં. દુભાવો નહીં નો અર્થ એ થાય અહંકારી થઈ અને ક્યારે પણ ભગવાનના ભક્તનું દ્રોહ થાય, અનુ અહિત થાય એવું સંકલ્પ કરવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભાવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન, તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે, તે ખમી શકે નહીં. ભગવાન કેવા છે? ગર્વગંજન છે, એ દયાળુ છે ત્યાં સુધી દયાળુ છે, પણ જે દિવસે એમનો લિમિટ પૂરી થાય એટલે પછી પરમાત્મા અત્યારે ઘણા પૂછે છે કે મહારાજ આટલી બધી દેશકાળ વિપરીત શા માટે? પણ આ ભગવાન ગર્વગંજન કરે છે, આપણા બધાનું અભિમાન ગંજન કરે છે. અત્યારે જે માનવને અતિ અભિમાન થઈ ગયા હતા પોતાની જે સામર્થ્યો ઉપર, પોતાની સફળતા ઉપર, હું એવું નથી કહેતો ન કરવો, પ્રયત્ન કરવો, પણ જે એના ઉપર નિયંત્રણ માજા મૂકી દીધી આપણે, માનવ સમાજે મર્યાદાઓ મૂકી દીધી, અને જે એ અહંકારની અંદર જ્યારે વર્તન જ્યારે વધવા માંડ્યું, જ્યારે થયું, ત્યારે ભગવાન આ રીતે ક્યાંક ને ક્યાંક ગર્વગંજન કરતા હોય. એમાં સ્વાભાવિક છે, જ્યારે કાળ પ્રધાન વર્તતો હોય ત્યારે પછી વ્યક્તિના વ્યક્તિગત જે ભાગ્ય છે ત્યાં દુર્બળ થઈ જતા હોય છે, ત્યાં કાળનું પ્રભુત્વ હોય છે. એ વિષય જોકે જુદો છે, હું કોઈ વખત ફરી એના માટે વાત કરશું આપણે. પણ અહીંયા આગળ મહારાજ એમ સમજાવે છે કે અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભાવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને, ગમે તે દ્વારે પ્રગટ થઈને, એટલે મહારાજના પ્રાગટ્યના જે આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે એમાં પૂર્ણ અવતાર બતાવ્યો છે, કલા અવતાર બતાવ્યો છે, અંશા અવતાર બતાવ્યો છે, અંશાંશ અવતાર બતાવ્યો છે, પ્રવેશ અવતાર બતાવ્યો છે, નૈમિત્તિક અવતાર બતાવ્યો છે, આમાં અનેક પ્રકારના અવતારના કારણ બતાવ્યા છે. એટલે ભગવાન જરૂરી નથી કે પોતે જ હાજર થઈને હાથમાં ધનુષ્ય બાણ લે અથવા તો મહારાજ હાથમાં સુદર્શન ચક્ર લે, પણ ભગવાન કોઈના માધ્યમથી ગમે તે દ્વારે, ગમે તેના માધ્યમથી ભગવાન પ્રગટ થઈને તે અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરે ને જે સાધુ હોય, અહીંયા તો આ સર્વ સત્સંગી માટે ને દરેક આશ્રિતો માટે લખ્યું, માટે તે ભગવાનથી ડરે. અને હવે મહારાજ અહીંયા વિશેષ કહે છે, અને જે સાધુ હોય તેને તો લેશ માત્ર પણ અભિમાન રાખવું નહીં. અહીંયા સાધુ શબ્દનો અર્થ સાધુઓ માટે તો છે જ, પણ એની સાથે સાધુ પુરુષ, કારણ કે હું કાયમ કહું છું સાધુનો સીમિત અર્થ નથી, સાધુનો અર્થ થાય વ્યાપક રીતે જે સદપુરુષો છે એના માટે સાધુનો આપણા શાસ્ત્રોએ પ્રયોગ કર્યો છે. સાધુ પુરુષ, સત્પુરુષ, એના માટે સાધુનો પ્રયોગ. એટલે જે સાધુ હોય, સત્પુરુષો હોય એની અંદર તમામ, એટલે સંતો પણ હોઈ શકે ને ગ્રહસ્થ પણ હોઈ શકે, અહીંયા પણ મહારાજનો વ્યાપક સિદ્ધાંત છે. માટે તે ભગવાનથી ડરે જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, અને એ કીડી જેવો જીવને પણ દુભાવો નહીં, એ જ નિર્માની સાધુના ધર્મ છે. એટલે વિશેષ કરીને સાધુઓને તો, સંતો માટે તો આ ધર્મ છે જ નિર્માનીનો, પણ સામાન્ય માટે, કારણ કે માન તો દરેક માટે નુકસાન કરતા છે ને, એટલે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, એ સાધુ પુરુષ હોય, ભગવાનનો ભક્ત હોય, એ ભગવાનના ભક્તે નિર્માની રહેવું. કેવી રીતે? દાસાનું દાસ થઈને રહેવું. અહંકારથી પોતાની અંદર જે અંતરશત્રુઓ જ્યારે વ્યાપક થયા હોય તો એને ટાળવા, અને એ અનુસંધાને અહીંયા મહારાજનો આપણો પ્રશ્ન જો હતો, જો નિર્વિકારાનંદ સ્વામીનો પ્રશ્નના અનુસંધાને જો આનો સારાંશ જોઈએ તો મહારાજ અહીંયા આગળ એવું કહે છે કે જે નિશ્ચય થયો છે પણ તોય પણ રૂડા ગુણ આવતા નથી, અને કેમ નથી આવતા? માન ઈર્ષા વગેરે વધતું જાય છે, કારણ કે જીવાત્મા પોતાનું આસુરીપણું છોડવા તૈયાર નથી. જો આસુરીપણું છોડે તો એનામાં રૂડા ગુણ આવે, જો આસુરીપણું ન છોડે તો ક્યારેય રૂડા ગુણ આવે નહીં. અને ભગવાનનો યોગ થયો છે, દૈવી જીવ છે, પણ દૈવી જીવ જો અહંકારી થાય, આસુરમાં તો અહંકાર સેજે રહેલો છે, પણ દૈવી જીવ પણ જો અહંકારી થાય તો એના પણ ગુણ નાશ થઈ જાય છે, અને એને પણ ભગવાનના કોપનો સામનો, એટલે કે ભગવાન જે એનું કર્મફળ આપે એનો એને સામનો કરવો પડે છે. માટે રૂડા ગુણ આવવાનું કારણ તો એ પોતાના સ્વભાવની પરિવર્તન છે. દૈવી ગુણ જે એને પાત્રતા કેળવે તો એનામાં દૈવી ગુણ થાય, દૈવી ગુણ આવે તો એનામાં એ આસુરી પણ ઉટળે, અને એવી પાત્રતા લઈને જ્યારે ભગવાનનો સંબંધ થાય ત્યારે એનામાં ભગવાનના જે સાધર્મ્યપણાના ગુણો છે 39 જે ગુણ એ એનામાં આવે. અને એમાં વિશેષ કરીને મહારાજ કે ભગવાનના ભક્તે તો ભગવાનના દાસ થઈને રહેવું, દાસાનું દાસ થઈને, ક્યારે પણ અભિમાન કરવું નહીં, ક્યારે અહંકાર કરવો નહીં, એવી રીતે જે વર્તે એને નિર્માણીપણું કહેવાય. અને ભગવાનના ભક્ત માટે પણ એ દરેક માટે ઉપયોગી છે, ભગવાનના ભક્ત માટે અને સંતો માટે પણ વિશેષ કરીને મહારાજ કહે છે. એવી રીતે સાધુએ તો અવશ્યપણે નિર્માણીપણું રાખવું, અને જે એક નાની કીડી અમથો જે જીવ હોય, નાના સૂક્ષ્મ જીવ હોય, એનું પણ હૃદય દુભાય એવું ક્યારે પણ કરવું નહીં. કરવું નહીં એટલે આચરણ નહીં, મન કર્મ વચનથી ન કરવું, એમ મનથી ન કરવું, કર્મથી ન કરવું, વચનથી પણ ન કરવું. એટલે એવી રીતે જો રહે તો એનું એનામાં સદગુણો આવે અને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થાય, ભગવાનનો સંબંધ દ્રઢ થાય અને જીવાત્માનું કલ્યાણ થાય. તો વાલા ભક્તો, વચનામૃતના આ ઉપદેશની સાથે આપણે બધા પણ સંકલ્પબદ્ધ થઈએ કે અમે પણ કાયમ ભગવાનના દાસાનું દાસ થઈને રહીએ, અહંકાર અમારા જીવનની અંદર ક્યારેય પ્રભાવી ન થાય, અમારા જીવનની અંદર, દરેકના જીવનની અંદર જો નાના મોટા કોઈ દોષ હોય, માન ઈર્ષારૂપી જો કોઈ અંતઃશત્રુ હોય તો એનો ત્યાગ કરીએ, અને ભગવાન આપણને એવું બળ આપે કે આપણા જીવનની અંદર દૈવી ગુણો સંપન્ન થાય અને આપણે પણ જે સત્ય શૌચ આદિ જે ગુણો છે એને સફળ થઈ અને ભગવાનના યોગ્ય સંબંધથી પાત્ર થઈએ, આપણે પાત્ર ભગવાનના સંબંધી થવાના યોગ્ય પાત્ર થઈએ, એવી રીતે ભગવાનનો પાત્રતા મળે અને ભગવાનનો સંબંધ દ્રઢ થાય તો વાલા ભક્તો ભગવાનના ધામની પ્રાપ્તિ પણ આપણા માટે સરળ થાય, એવા વચનામૃતના શુભ ઉપદેશ સાથે આપણે આજના વચનામૃતને અહીંયા આગળ પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 62મું. સહેજાન સ્વામી મહારાજની જય.